पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी
जय राधा
जय राधा माधव कुंज बिहारी, यशोदनंदन व्रज जन रंजन, यशोदनंदन व्रज जन रंजन, यशोदनंदन व्रज जन रंजन, यशोदनंदन व्रज जन रंजन, यमुना तीरवन चारी राधा माधव कुंज बिहारी,
राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी,
राधा माधव कुंज बिहारी। नित्यानंद हरे राम राधे गोविंद, श्री कृष्ण नित्यानंद हरे कृष्ण राधे गोविंद,
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद,
कृष्ण प्रभु नित्यानंद कृष्ण राधे गोविंद,
राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद,
राधे गोविंद राधे गोविंद राधे गोविंद।
राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा
राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंदा
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंदा
चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंदा
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राधे गोविंदा
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंदा
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंदा
राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा
राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा
राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा
राधे गोविंदा राधे गोविंदा राधे
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंदा
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंदा
चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंदा
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंदा
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण हरे राम राधे गोविंदा
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण हरे राम राधे गोविंदा
राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा
राधे गोविंदा
राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा
राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण हरे राम राधे गोविंदा
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण हरे राम राधे गोविंदा
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
कृष्णा हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे
दामोदर राधा दामोदर राधा दामोदर राधे जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम
कृष्ण बलराम कृष्ण बलराम
जय गौरनिताय 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 जय गौरनिताय
जय गौरनिताय
जय प्रभुपाद 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 जय जय
प्रभुपाद
जय जय गुरुदेव 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 गुरुदेव
जय जय
हरिनाम संकीर्तन के श्रील प्रभुपाद के निताय गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय
नमो भगवते वासुदेवाय
नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नष्ट किम् कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम राम श्री गुरुवे गौरचंदाय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्याम मलको मलांगो सीता समारो पीतवाम भागम पाणो वहासा यकचारुचापम नमामि रामं रघुवंशनाथं नमामि रामं रघुवंशनाथं यः स्या कदापि वसना चलखेलनोथ धन्याति धन्य पवने न कृतार्थमाने योगेन्द्र दुर्गमगति मधुसूदनोऽपि तस्यानमोऽस्तु वृषभानुभुवो दिशेऽपि वंशी विभो शितकरा नवनीरदाभा पीताम्बर अरुणबिम्ब फलधरोष्ठा पूर्णे सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परम किमपि तत्व अहम् न जाने करारविंद न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पात्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि हे कृष्णा हरे कृष्णा 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 हरे हरे
हरे राम 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 हरे हरे
श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ महामहोत्सव नो आ पंचम दिवस है। आजना सत्र मा लखाणी परिवार ने आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कोन तरफ थी आप सर्व भक्तों नु हार्दिक स्वागत करिए छे। गत सत्र मा कथा ने आपने विराम कर्यो तो हिरण्यकशिप खूब उग्र तपस्या करी रह्यो छे। અને હિરણ્યકશિપુની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્માજી એની ઈચ્છા અનુસાર એને વરદાન આપી રહ્યા છે। સાર શિલ પ્રભુપાદજી લખે છે કે હિરણ્યકશિપુની સમાન સંસારમાં દેવતાઓની અનંત તપસ્યા કરવામાં આવે છતાં વ્યક્તિ મુક્તિને પ્રાપ્ત નથી કરી શકતો। બહુ સમજવા જેવો વિચાર પ્રભુપાદજીએ રજૂ કર્યો છે। ભક્તો, હિરણ્યકશિપુની તપસ્યા આજના લોકોના મનમાં વિચારવી તે બહુ મુશ્કેલ છે, અને એમાંય તે જો કઠિન તપસ્યા દેવી દેવતાઓ માટે કરવામાં આવે છતાં મૃત્યુ સિવાય કઈ હાથમાં લાગતું નથી। કારણ કે આ સંસારમાં દેવી દેવતાઓ કઈ આપે છે તો એ ભૌતિક વસ્તુ આપી શકે। માની લો કોઈ વ્યક્તિ બ્રહ્માજીને પ્રસન્ન કરે અને બ્રહ્માજીને પ્રસન્ન કરીને એમ કહે કે મારે ભગવાનનું ધામ જોતું છે, આ બ્રહ્માજી ન આપી શકે। કોઈ ઇન્દ્રને પ્રસન્ન થઈને કહે, બહુ તપસ્યા કરે ઇન્દ્રની, અને ઇન્દ્રને કહે મને ભગવાનના ધામમાં લઈ જાઓ ને, ઇન્દ્ર ન લઈ જઈ શકે। ભક્તો, ઇન્દ્ર અને બ્રહ્મા એ દેવી અને દેવતાઓના લીડરો છે, અને છતાં એ ભગવાન કે ભગવાનનું ધામ ન આપી શકે। ભાગવતના પ્રારંભમાં શ્રી શૌનકજી કહી રહ્યા છે કે હે સુત ગોસ્વામી, આ સંસારમાં કોઈ વ્યક્તિને જો મણી મળી જાય, કયો મણી, તો કહે છે ચિંતામણી, મનમાં ચિંતન કરે અને ચિંતન કરતાની સાથે જ જે વસ્તુ જોતી હોય હાજર થઈ જાય, પણ એ ચિંતામણીને લઈ અને કોઈ વ્યક્તિ જો ચિંતન કરે કે ભગવાન મારી સામે ઉપસ્થિત થાય તો ભગવાન નો આવે। કારણ કે ચિંતામણીનો પ્રભાવ જે છે એ માત્ર પૃથ્વીલોક સુધી છે, પૃથ્વીલોકની બહારની કોઈ વસ્તુ ઉપર ચિંતામણીનો પ્રભાવ ન ચાલે। ચિંતામણીથી ઉપર છે કલ્પવૃક્ષ, કલ્પવૃક્ષ એક એવું ઝાડ છે કે કોઈ વ્યક્તિ વૃક્ષની નીચે ઉભો રહી જાય અને જે ઈચ્છા કરે એ વસ્તુ તરત પ્રકટ થાય, પણ ક્યાં સુધીની? તો કે માત્ર સ્વર્ગલોક સુધીની. કોઈ વ્યક્તિ મનમાં ઈચ્છા કરે કે ઇન્દ્રની પાસે જેવો પલંગ છે એવો બેડ પલંગ આપણા બેડરૂમમાં હોવો જોઈએ. જો આપણા ઘરે ચિંતામણી વૃક્ષ હોય અને એની હેઠે ઉભા ઉભા તમે ચિંતન કરો કે સ્વર્ગની અંદર જે ફળ છે એ મારા ઘરે આવે, સ્વર્ગની અંદર જે ફર્નિચર છે એ આપણા ઘરે આવે, જે વસ્તુ માગો એ મળે, પણ એ કલ્પ વૃક્ષની નીચે ઉભા રહી અને તમે ઈચ્છા કરો કે ભગવાન અહીંયા પ્રગટ થાય, ભગવાન નો આવે. કારણ કે ચિંતામણીની પહોંચ આ સંસાર સુધી છે, કલ્પ વૃક્ષની પહોંચ સ્વર્ગ સુધી છે. એમ આ સંસારની અંદર જે દેવી દેવતાઓ છે એ ભૌતિક સુખ બધું આપી શકે, પણ આધ્યાત્મિક સુખ આ દેવી દેવતા નથી આપી શકતા. ભક્તો, ઇતિહાસ સાક્ષી છે કે આજે લોકો દેવી દેવતાની ભક્તિ શા માટે કરે છે? કોઈ પણને જઈને પૂછો તમે દેવી દેવતાનું ભજન કેમ કરો છો, એક જ જવાબ આપશે, કારણ કે લિસ્ટ કાઢશે, અમારે આટલી આટલી વસ્તુ નથી અને લેવા હાટું એનું ભજન કરીએ છીએ. દેવી દેવતાઓ ભૌતિક જગતનું સુખ આપી શકે, આધ્યાત્મિક સુખ દેવતાઓ એની પાસે નથી. સુત ગોસ્વામી કહે છે, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપિ સુદુર્લભા. આ ભાગવતની કથા જે છે એ વાસ્તવમાં દેવતાઓને દુર્લભ છે. દેવતા હોય તે આ કથામાં આવવા માટે કેટલા તરસે છે એ તમે જાણો છો? ભાગવત મહાત્મય પદ્મ પુરાણના એ પ્રસંગમાં સુત ગોસ્વામી કહે છે કે એકવાર ભાગવતની કથા બેઠી હતી ગંગાના તટ ઉપર, જેના વક્તા સુખદેવ ગોસ્વામી હતા અને શ્રોતા પરીક્ષિત મહારાજ, અને એ કથામાં દેવતાઓ પ્રકટ થયા. દેવતાઓ આવ્યા અને દેવતાઓનો રાજા ઇન્દ્ર બધાની આગળ હતો અને એના હાથમાં એક કળશ હતો, એમાં અમૃત હતું. એ કળશ લાવી અને સુખદેવ ગોસ્વામીને આપ્યો કે હે સુખદેવજી આ અમૃત લઈ લ્યો. સુખદેવ ગોસ્વામી કે આ અમૃતને શું કરીશ હું લઈ, એ કે તમારા માટે નથી, આ અમૃત તમે લઈ લ્યો અને તમારી સામે જે પરીક્ષિત મહારાજ બેઠા છે એને પીવડાવી દો, એનું મૃત્યુ નહીં થાય, ભલે તક્ષક આવે કે ગમે એવડો સાપ આવે, આ પરીક્ષિત નહીં મરે, તમે એને અમૃત પીવડાવી દો. સુખદેવ ગોસ્વામી જાણતા હતા કે આ દેવતાઓ છે ને એ બહુ સ્વાર્થી હોય છે, એટલો બધો સ્વાર્થ હોય છે દેવતાઓમાં. સુખદેવ ગોસ્વામી જાણતા હતા, એને કીધું ઇન્દ્ર તું અમૃત આપી રહ્યો છો પણ એના બદલામાં તારી ડિમાન્ડ શું છે, ડીલ શું છે તમારી બતાવો. ઇન્દ્રએ કીધું કે તમે આ અમારું સ્વર્ગનું અમૃત લઈ લ્યો અને બદલામાં અમને ભગવાનનું કથા અમૃત આપો. આ ભાગવત કથા જે છે એ અમને કહો. અને આટલું જ્યારે ઇન્દ્ર બોલ્યો અને એ જ સમયે સુખદેવ ગોસ્વામીની અંદર કહે છે ક્રોધ પ્રકટ થઈ ગયો અને સુખદેવ ગોસ્વામીએ કીધું ઇન્દ્ર આ તારું અમૃત ઉપાડ અને અત્યારે ને અત્યારે અહીંથી નીકળ. આ સભામાં જેટલા ઋષિઓ બેઠા છે આમાં છેલ્લે તે તમે એકય દેવતાઓ દેખાવાનો જોઈ, નીકળો કથામાંથી. એક પ્રશ્ન મનમાં થાય ભક્તો કે સ્વર્ગનો રાજા અમૃત લઈને આવ્યો હતો અને છતાં સુખદેવ ગોસ્વામીએ કેમ બગાડી મૂક્યો? માની લો ને અમૃત નહોતું લેવું તો કાંઈ વાંધો નહીં, અમૃત નહોતું જોતું, કમસે કમ કથામાં તો બેસવા દેવા જોઈએ ને. પણ સુખદેવ ગોસ્વામી કહે છે કે ક્વ કાચ ક્વ મણીર મહાન, ક્યાં આ તમારું સ્વર્ગનું થર્ડ ક્લાસ કાચના ટુકડા જેવું અમૃત અને ક્યાં ભગવાનનું પરમ કથા અમૃત. ભગવાનના કથા અમૃતની તુલના તમે તમારા સ્વર્ગના અમૃત સાથે કરો છો. અને જુઓ એ દેવતાઓમાં ભક્તિ નહોતી, અને ભક્તિ નહોતી ને એટલે આ કથાની વેલ્યુ જાણતા નહોતા, એને ખબર નહોતી કે આ સંસારના અમૃત થી ભગવાનના કથા અમૃતને ક્યારેય ખરીદી ન શકાય. અને ઘણા લોકો સંસારમાં આવું કરે છે, ભાગવતને ખરીદવાનો પ્રયાસ કરે છે. અને જ્યારે જ્યારે વ્યક્તિઓ ભાગવતને ખરીદે છે ભક્તો, એ ભાગવત ક્યારેય સફળ નથી થતું. તમે વિચાર કરો, ઘણા લોકોને મનમાં થતું હોય છે કે સુખદેવ ગોસ્વામીએ લઈ લીધું હોત તો હું કેમ જવા દીધું હોય છે, તત્વથી એક વિચાર કરો કે જો એ સ્વર્ગનું અમૃત પરીક્ષિત મહારાજને પીવડાવી દીધું હોત તો પરીક્ષિત મહારાજ અહીંયા જીવેત કેટલું? જેટલું એનું આયુષ્ય હતું એટલું. કારણ કે અમૃતની તે એક લિમિટ છે ભક્તો. માની લો કોઈ વ્યક્તિ અમૃત પી લે તો એ અમર થઈ જાય એવું નથી. માની લો કોઈનું 1000 વર્ષનું આયુષ્ય હોય અને 700 વર્ષે એને મરવાનું હોય, કોઈ અકસ્માત થાય, પણ જો એને અમૃત પીધું હોય તો એ 700 વર્ષે ન મરે, એ પૂરા 1000 વર્ષ જીવે. પણ 1000 વર્ષ પૂરા થયા પછી મરવું તો પડે જ. અમૃત જે છે સ્વર્ગનું, એ વ્યક્તિને મૃત્યુમાંથી ન બચાવી શકે. જ્યારે ભગવાનની આ કથા એને એક ક્ષણ માટે તે એક શ્લોક ભાગવતનો કોઈ સાંભળી લે, એ જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થઈ જાય છે. સુખદેવ ગોસ્વામી કહેવા માંગતા હતા કે આ સ્વર્ગનું થર્ડ ક્લાસ અમૃત નથી આપવાનું, કારણ કે પરીક્ષિત કથાનું અમૃત પી રહ્યો છે. હે, અને જુઓ એનું રિઝલ્ટ શું આવ્યું. 7 દિવસ સુધી પરીક્ષિત મહારાજે એ અમૃતને ગ્રહણ કર્યું, આ કથા અમૃતને. અને એ કથા અમૃતના પ્રભાવથી 7મા દિવસે તક્ષક નાગ જયારે પરીક્ષિત મહારાજને કરડવા આવ્યો, એ પહેલા પરીક્ષિત મહારાજ ભગવાનના ધામમાં વયા ગયા હતા. ખાલી ખોખું પડ્યું હતું એમનું. અને એ પરીક્ષિત મહારાજના શરીરને એને ડંખ આપી અને એના શરીરને બાળી દીધું. આ છે ભગવાનની કથાનો પ્રભાવ. બુદ્ધિમાન વ્યક્તિ હોય ને, એ એક પ્રસંગ ઉપરથી ભગવાનની કથાની મહિમાને સમજી જાય. અને એ ભગવાનની કથાને ખરીદવાનો ક્યારેય પ્રયાસ ન કરે. તમે જોવો છો આજે સંસારમાં જે લોકો બજારુ કથાકાર છે, જે લોકો પૈસા લઈને કથા કરે છે, ભાગવત કથા ચાલુ થવાની વાત જવા દો, કથા જયારે નક્કી થાય ત્યારે એની ડીલ થાય. વક્તાને પૂછવામાં આવે કેટલા લેશો તમે. હે, માની લો સંસારમાં વક્તાઓ તો કથાને ખરીદવા બેઠા હોય, પણ બોલો જે વ્યક્તિ કથા કરાવી રહ્યો છે એને બુદ્ધિ નથી કે આ ભાગવત વેચવાની નહીં, આ ભાગવત વહેંચવાની વસ્તુ છે. આને સંસારમાં વિતરણ કરવાનું છે, વેચવાનું નથી ભાગવત. અને એ ભાગવતના પ્રારંભમાં જ પૈસાની બોલી. અને એવી ભાગવતમાંથી વ્યક્તિ આશા રાખે કે આપણા પિતૃઓની મુક્તિ થાય. ભક્તો, આવી કદાચ 100 કથા તમારા પિતૃઓ પાછળ કરો જેનો ઉદ્દેશ માત્ર ધન છે, પૈસા છે, એવી કથાથી પિતૃનો ઉદ્ધાર ક્યારેય નહીં થાય. અને ખોટું લાગતું હોય તો એ પિતૃ આવે છે ને, આજ બોલાવો છો તો, અને પિતૃઓને બોલાવીને પૂછો ભાગવત મળ્યું છે કે નથી મળ્યું. મારી પાસે તો ઘણા ઉદાહરણો છે ભક્તો, કે પિતૃઓ આવીને કહે છે ભાગવત, અમારું સ્થાન જ નહોતું ભાગવતમાં. કારણ કે વક્તાના મનમાં એક જ લાલચ હોય, ક્યારે આવડા આપશે. હે, અને ઓલા જે ભાગવત કરાવવા વાળા છે એના મનમાં એક જ લાલચ હોય કે આપણું દેખાવું જોઈએ હોય ને, બાકી કારણે કથા કરી. કથાની અંદર જે તત્વ પ્રસ્તુત થઈ રહ્યું છે એમાં લોકોનું ધ્યાન નથી. સત્ય ઘટના તમને કહું, તમે જોજો વેકેશનનો સમય આવશે અને ભાગવતની સીઝન ચાલુ થાય, જેમ ફળની સીઝન હોય એમ કથાની સીઝન આવે. અને કથામાં એટલા માણસો નહીં બેઠા હોય જેટલા રાતે ડાયરામાં બેઠા છે. કોઈ કલાકારો આવે, કોઈ હસાવવા વાળા આવે, તો એમાં એટલી ભીડ જામેલી હોય, પણ જ્યાં આત્માના કલ્યાણની વાત થઈ રહી છે એમાં 100-200-500 બેઠા હોય. આજે અમુક લોકો ભાગવતને ખરીદી રહ્યા છે અને અમુક લોકો ભાગવતને વેચી રહ્યા છે. આવા ભાગવતથી આત્માનું કલ્યાણ ન થાય. સમાજમાં ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે આ ઇસ્કોન વાળા જે કથા કરે ને એમાં કંઈક અલગ હોય છે. અલગ એટલે હોય છે કારણ કે આ કથા સ્વાર્થ માટે નહીં, આ કથા પરમાર્થ માટે થઈ રહી છે. ભક્તો, આનો કોઈ સ્વાર્થ નથી. ભક્તિવેદાંત સ્વામીએ કીધું આ ભાગવતનો પ્રચાર કરો, એની પાછળ પ્રભુપાદજીનો કોઈ સ્વાર્થ નથી ભક્તો. અને અમારી વાત નથી, ઇસ્કોનનો કોઈ પણ કથાકાર હોય, દુનિયાની કોઈ પણ જગ્યાએ કથા કરતો હોય, એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે એક પૈસાની તે એને લાલચ નથી હોતી આ કથાઓથી. કારણ એનો એક જ ઉદ્દેશ હોય છે કે પ્રભુપાદજીએ જે આ ભાગવત આપ્યું છે, આ ભાગવતનો પ્રચાર થાય અને આ ભાગવતને સાંભળી અને લોકો ભક્ત બને, સંસારના લોકોને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. આ ભાગવતનો ઉદ્દેશ છે ભક્તો. અને આનાથી થોડો જો વિપરીત ઉદ્દેશ રાખ્યો વક્તાએ કે શ્રોતાએ એ ભાગવતનું ફળ નહીં આવે ભક્તો. મજા આવશે, નાના સાધ્વી બહુ મજા કરી, અને ફળ કેવી રીતે આવે ભક્તો? વ્યાસપીઠ ઉપર બેસીને વક્તા એમ કહેતો હોય કે આપણે માયામાંથી મુક્ત થવું જોઈએ, તો પેલા પૈસા હું કેમ નક્કી કર્યા? ખુદ પોતે માયામાં ફસાયેલો છે અને વ્યાસપીઠ ઉપર બેસી અને સંસારને ઉપદેશ આપતા હોય કે માયામાંથી મુક્ત થવું જોઈએ, પોતે ચા પીતા હોય અને બીજાને કહેતા હોય માયાથી, અરે જે એક ચા નથી છોડી એકતા એ માયાથી કઈ રીતે મુક્તિ અપાવે? અને જેના પોતાની મુક્તિના ઠેકાણા નથી એ આપણા ગયેલા પિતૃઓને કઈ રીતે મુક્ત કરી શકે ભક્ત? એટલા માટે પદ્મપુરાણની અંદર એક બહુ સુંદર શ્લોક વેદવ્યાસ મહારાજ લખે છે કે અવૈષ્ણવ મુખોદગીરણમ પુતમ હરિ કથામૃતમ. ક્યારેય પણ સંસારમાં જો કથા સાંભળવાની ઈચ્છા થાય ને, ભલે અવાજ સારો હોય કે ન હોય, સ્પીચ સારી હોય કે ન હોય, ભલે સારું ન બોલતા હોય, પણ ભગવાનના ભક્તોના મુખેથી જે વૈષ્ણવો છે કેવલ એના જ મુખેથી ભગવાનની કથા સાંભળવી જોઈએ, બીજાના મુખેથી નહીં. એક પ્રશ્ન થાય કેમ ભક્તોના મુખે જ કેમ સાંભળવું જોઈએ? એટલા માટે કારણ કે ભગવાનના ભક્તોના મુખે જો નહીં સાંભળો તો એ શ્લોકમાં ઉદાહરણ આપ્યું છે કે દૂધ જે છે એ વાસ્તવમાં શરીરનું પોષણ કરવા વાળું છે. કોઈ વ્યક્તિ દૂધ પીવે એના શરીરમાં શક્તિ આવે, પણ એ દૂધ જો સાપ એઠું કરી ગયો હોય તો એ જ શરીરનું પોષણ કરવા વાળું દૂધ એ શરીરને મારવા વાળું થઈ જાય છે ભક્ત. એમ આ કથા જે છે એ કોઈ અભક્તોના મુખેથી, અવૈષ્ણવના મુખેથી સાંભળવામાં આવે ત્યારે એ કથાનો પ્રભાવ રહેતો નથી, એ કથા ફળ નથી આપતી. એટલા માટે કથા હંમેશા ભગવાનના ભક્તોના મુખેથી સાંભળવી જોઈએ, કારણ એ ભક્ત ભગવાન અને ભગવાનની બનાવેલી આ સૃષ્ટિના સ્વરૂપને જાણે છે. અને જે વ્યક્તિ જાણે છે એ જ તમને જણાવી શકે, જેને કઈ ખબર જ નથી એ હું બતાવશે તમને? એટલા માટે હિરણ્યકશિપુના પ્રસંગથી સારી લેવાનો છે ભક્તો કે દેવી દેવતાઓની ભક્તિ કરવાથી આ સંસારમાં જ રહેવું પડે છે, આયા ના આયા ફરીથી જન્મ મૃત્યુના ચક્રમાં જ આવવું પડે છે, પણ ભગવાનની ભક્તિ કોઈ કરે તો એ આ સંસારથી મુક્ત થઈ માયાના આ ચક્રને છોડી અને તરત જ ભગવાનના ધામને પ્રાપ્ત થાય છે. માની લો હજી કોઈના મનમાં એક પ્રશ્ન હોય કે તમે દેવી દેવતાની ભક્તિ કરવાની ના શા માટે પાડો છો, એનું એક જ કારણ છે ભક્તો કે દેવી દેવતાની ભક્તિ કરવાથી કોઈ વ્યક્તિ ક્યારેય ભક્ત ન બની શકે. ભક્ત કેવલ ભગવાનની ભક્તિ કરવાથી જ થાય. દેવી દેવતાની ગમે એટલી ભક્તિ કરો એ ભક્તિથી ભગવાન અરે સંબંધ નથી બનતો, પણ ભગવાનની ભક્તિ કરવાથી સંબંધ બને છે. દ્રૌપદીએ ભક્તિ કરી તો ભગવાનની બહેનના સ્વરૂપમાં, ભગવાનનું નામ છે કૃષ્ણ અને એની બહેન છે એટલે એનું નામ છે કૃષ્ણા, હે ને, દ્રૌપદીનું એક નામ છે કૃષ્ણા. વાસ્તવમાં ભક્તો જે છે એ ભગવાનની સાથે એક સંબંધ સ્થાપિત કરે છે, એક સંબંધ બનાવે છે, અને આ સંબંધ માત્ર ભગવાન સ્થાપિત કરી શકે, દેવતાઓ નહીં. તમને જો અનુભવ હોય તો એક આપણી વ્યવહારિક ઘટના તમને બતાવું. આપણે દેવી દેવતાઓની માનતા કરી હોય કોઈ ઈચ્છા માટે થઈ, એક માનતા કરી, બે કરી, દસ વાર માનતા ભેગી થઈ જાય, પછી એકાદી ભૂલાઈ જાય, અને એ એકાદી માનતા ભૂલાઈ જાય એટલે તમે જે ઓલી દસ કરી હોય એ ફેલ, પણ એક નથી કરી તો એ દેવતાઓ તમારા કુળ સહિત નાશ કરી દે છે. સુરતમાં અનુભવ ન હોય, ગામડામાં જે આપણા વૃદ્ધ પૂર્વજો જે છે એને પૂછજો જઈને કે દેવી દેવતાઓની લીધેલી માનતા જો પૂરી ન થાય તો એ દેવી દેવતાઓ શું હાલત કરે છે, હે ને, આખા પરિવારનો જડમૂળથી નાશ કરી નાખે. તમે જુઓ શ્રીમદ ભાગવતમના દશમ સ્કંદમાં એક બહુ સુંદર કથા છે કે બ્રજ વૃંદાવનમાં રહેવા વાળા એ લોકો, બ્રજવાસીઓ હર વર્ષે ઇન્દ્રની પૂજા કરતા હતા. શું કામ? કે ઇન્દ્રની પૂજા કરશું, ઇન્દ્ર વરસાદ મોકલશે, વરસાદથી ખેતી થશે અને ખેતીવાડી કરવાથી આપણું જીવન ચાલશે. પેઢીઓના પેઢીઓથી આ પરંપરા ચાલતી હતી. અને ભગવાન શ્રી કૃષ્ણનું જયારે પ્રાકટ્ય થયું બ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું, એક કામ કરો, આ ઇન્દ્રની પૂજા શા માટે કરો છો? નંદ મહારાજે કીધું કે ઇન્દ્રની પૂજા એટલા માટે કરીએ છીએ કારણ કે ઇન્દ્ર વરસાદ આપે છે. તો એ 5 વર્ષના કૃષ્ણ કહે છે, પિતાજી ઇન્દ્રને વરસાદ આપવો એ તો એનું સ્વાભાવિક કાર્ય છે, એના માટે તો અહીંયા બેહાર્યો છે, અને એને વરસાદ મોકલવા માટે યજ્ઞની જરૂર નથી. હવે નંદ બાબાને પુત્ર ઉપર એટલો સ્નેહ, ભગવદ આવેશ, ભગવદ સ્વરૂપ છે સાક્ષાત. કૃષ્ણની વાત માની અને બધા બ્રજવાસીઓએ નક્કી કર્યું કે આપણે ઇન્દ્રની પૂજા નથી કરવી, આપણે ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરશું. 5 વર્ષના બાળકની વાત માની અને બધા બ્રજવાસીઓએ મળી ગોવર્ધનની પૂજા ચાલુ કરી. ઇન્દ્રના કોઈ સેવકે જઈને એને સંદેશો આપ્યો કે તમે અહીંયા સ્વર્ગમાં ભોગ કરો છો, આ પૃથ્વી લોકની અંદર એક 5 વર્ષના બાળકની વાત માની અને બ્રજવાસીઓ તમારી પૂજા છોડી અને એક પથ્થરની પૂજા કરે, પહાડની પૂજા કરે છે. પથ્થરની પૂજા થાય છે ભક્તો, જેને હું તમે ભગવાન માનવી છે ને એ કૃષ્ણે શીખવાડ્યું છે એને ગિરિરાજજીની પૂજા કરીને. ઘણા લોકો એમ કે પથ્થરમાં થોડી ભગવાન હોય છે, પથ્થરને કેમ પૂજો છો? કારણ કે કૃષ્ણ પૂજે છે એટલા માટે. કૃષ્ણના કહેવાથી બધા ગિરિરાજજીની પૂજા. અને ઇન્દ્ર એટલો ક્રોધિત થઈ ગયો, એટલો ક્રોધિત થઈ ગયો કે પ્રલય સમયે જે સાવર્તક મેઘ મોકલવામાં આવે છે જેનાથી આખું બ્રહ્માંડ પાણીમાં ડૂબી જાય, એ સાવર્તક મેઘને આદેશ કર્યો કે જાઓ અને બ્રજ વૃંદાવનને નાશ કરી દો, મારી નાખો બધા બ્રજવાસીઓને. વિચાર કરો ભક્તો, એ ઇન્દ્રએ એ વિચાર ન કર્યો કે આ નંદ મહારાજના બાપ દાદાઓથી યાદ નથી એટલી પેઢીઓથી આ લોકો મારી પૂજા કરે છે. અને માની લો એકવાર એક બાળકના કહેવાથી કદાચ ન કરી તો એમાં શું થઈ ગયું? અને બાળક એ કોઈ સામાન્ય નહોતું, ઇન્દ્રને ખબર હતી આ ભગવાન છે. હવે 5 વર્ષના બાળકના કહેવાથી પૂજા ન કરી અને આખા બ્રજનો નાશ કરવાનો પ્રયાસ કર્યો આ ઇન્દ્રએ, આગળની બધી પૂજા ભૂલી ગયો. આ છે દેવી દેવતાઓનો સ્વભાવ. તમે ગમે એટલું કરો, તમે એના 100 કામ સારા કરો, પણ એક કામ જો ખરાબ કર્યું તો એલા 100 તમારા ભૂસાઈ જાય. આ દેવી દેવતા છે. અને ભગવાન સામે ભગવાનનો સ્વભાવ કેવો છે જુઓ. ભગવાનને તમે કઈ આપો તોય ભલે, ન આપો તોય ભલે, હે. અને એમાંય જે પ્રેમથી ભગવાનને કઈ અર્પણ કરતા હોય, ગીતામાં કૃષ્ણ કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. કોઈ પ્રેમથી એક પત્ર, એક ફૂલ, એક જળ કે એક ફળ આપી દે, કૃષ્ણ કે હું સંતુષ્ટ થઈ જાઉં છું, પ્રસન્ન, આપો તો. અને એવા જે પ્રેમી ભક્તો છે એમાંથી આજ સુધી કોઈને પણ કાંઈ તકલીફ આવી હોય બતાવો એ કઈ. કૃષ્ણની ભક્તિ જે કરે છે એના જીવનમાં કોઈ પ્રોબ્લેમ આજ સુધી ક્યારેય સંભવ નથી. અને દેવી દેવતા વાળા એ પ્રોબ્લેમ જ સોલ્વ કરતા હોય. એક પૂરો થાય તો બીજો, કહેવત છે ને ગુજરાતીમાં, એક હાંધે ને 13 તૂટે. માનો દેવી દેવતાની પૂજા કરે, પૈસા આપો, માંડ પૈસાનું સેટિંગ થઈ રહે તાકે હવે છોકરા નથી, વાપરવા વાળા નથી, એ આપો. ભક્તો તત્વથી જો વિચાર કરો ને, ભગવાનની ભક્તિમાં અને દેવી દેવતાઓની ભક્તિમાં બહુ અંતર છે. પણ છતાં ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે જે લોકો વાસ્તવમાં બુદ્ધિમાન નથી એ લોકો દેવી દેવતાની પૂજા કરે છે, અને જે પરમ બુદ્ધિશાળી છે એ ભગવાન કહે છે મારી પૂજા કરે છે. તો આવી રીતે હિરણ્યકશિપુએ તે બ્રહ્માજીને પ્રાર્થના કરી, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, અને બ્રહ્માજીને પ્રસન્ન કરી અને હિરણ્યકશિપુએ જોયું બહુ સુંદર શરીર પ્રાપ્ત થયું છે. એવું સુંદર શરીર હે ને, સોના તપાવેલા સોના જેવો એ હિરણ્યકશિપુનો રંગ હતો. અંગ જે પહેલા હતા એની કરતા એ મજબૂત. અને બ્રહ્માજીની કૃપાથી એ હિરણ્યકશિપુ ઉપર કદાચ વજ્રનો પ્રહાર કરવામાં આવે તો એના શરીરને કાંઈ ન થાય, એવું મજબૂત શરીર. હિરણ્યકશિપુએ જોયું કે આટલું સુંદર શરીર, આંખમાંથી અશ્રુઓ નીકળવા માંડ્યા. બોલો, હિરણ્યકશિપુની આંખમાંથી અશ્રુઓ નીકળ્યા, હાથ જોડી અને બ્રહ્માજીને સ્તુતિ પ્રારંભ કરે છે. પણ આપણે એ સ્તુતિમાં નથી જવાનું, અને ઈ હિરણ્યકશિપુએ બ્રહ્માજીને સ્તુતિ કરી, સ્તુતિ કરી અને બ્રહ્માજીએ એને કીધું કે હે પુત્ર, તે એવી ભયાનક તપસ્યા કરી છે અને ઈ તપસ્યાના ફળ સ્વરૂપ મેં તને વરદાન આપ્યા છે. હાલાકી આ વરદાન સામાન્ય મનુષ્યોને બહુ દુર્લભ છે અને છતાં મેં તને આપ્યા છે. એ બ્રહ્માજી મનમાં વિચારતા હતા કે મારું તો કામ જ છે દેવાનું, કારણ કે ભગવાનને ડિપાર્ટમેન્ટ જ આ આપ્યો છે. બ્રહ્માજીએ વરદાન આપી અને પોતાનું જે વિમાન હતું એ વિમાનની ઉપર થઈ અને બ્રહ્માજી ત્યાંથી નીકળી ગયા. વરદાન આપીને બ્રહ્માજી જયારે ગયા ત્યારે આ બાજુ હિરણ્યકશિપુએ શું કર્યું, એને ઓલી વાત હજી ભૂલાણી નહોતી, કહી કે મારા ભાઈનો મૃત્યુ થયું છે. અને એક વાત તમને કહી દઉં કે દેવી દેવતાના ભક્તો છે ને એને બુદ્ધિ ન હોય જાજી. કેમ બુદ્ધિ? એટલે ન હોય કે આત્માનું એને કેવું સોલિડ પ્રવચન કર્યું, બે દી સાંભળ્યું ને આપણે, અને આપણા બધા આપણને એમ થઈ ગયું કે વાસ્તવમાં સંસાર છોડવા જેવો છે, કરવા જેવું તો એક જ છે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણા. આ વિચાર આપણને થયો પણ આ ભાઈને ન થયો. અને એને શું વિચાર કર્યો, હા હવે શક્તિ મળી ગઈ, વરદાન મળી ગયા, પણ આપણા ભાઈને જે માર્યો તો ઓલા વિષ્ણુએ, હવે એનો વારો છે. પણ એ પહેલા એ વિષ્ણુની શક્તિ બંધ કરવાની છે. તો આ પ્રકારે બ્રહ્માજીના આશીર્વાદ લઈ અને મનમાં સ્મરણ કરતો રહેતો, મારા ભાઈને માર્યો છે. વિચાર કરો ભક્તો કે જેટલું સ્મરણ પોતાના ભાઈનું કરતો હતો એના 1% સ્મરણ જો એને ભગવાનનું કર્યું હોત તો એ સંસારથી પાર થઈ જાય. કારણ કે આટલી દ્રઢ તપસ્યા જે કરી શકે એનું સ્મરણ કેટલું દ્રઢ છે ભક્તો, આપણી જેવું ન હોય. અને હવે એક તો શક્તિશાળી હતો, બધાને બીવડાવતો હતો, અને એમાં ઓર શક્તિ મળી વરદાન દ્વારા. ભોજપુરીમાં એક કહેવત છે, એક તરહલી ભાલ ઉપર છે કુદાલ. એટલે એક તો રીચ હતો, એને એક તરહલી ભાલ, ભાલ એટલે ભાલુ, એને હિન્દીમાં એને ભાલુ કે રીચ ને, ઈ રીચ કોઈએ જોયું છે આમ ડાયરેક્ટ નજરો નજર? હે, અને જોયું હોય તો એની એક વાત તમને કરું. ઈ રીચ જયારે જમીનમાં ખાડો ખોદે ને હાથથી, તો લગભગ 5-6 મીટર ખાડો ખોદી નાખે એના હાથથી, એટલું શક્તિશાળી પ્રાણી છે આ ભાલુ રીચ. અને એમાં એ ભાલુને જો કોઈ કોદાળી પાવડો આપી દે તો એમ. એક તો આ ઉત્પાદ કરવા વાળો હતો, દેવતાઓનો વિરોધી હતો, અને એમાં બ્રહ્માજીએ વરદાન આપ્યું, શક્તિ વધારી. અમારા આચાર્યો કહે છે કે એક તો વાંદરો હોય એમાં ઉપરથી એને દારૂ પીવડાવો, વાંદરાનો સ્વભાવ ચંચળ છે, એ કુદમકુદ કરે, અને એમાંય કોઈ એને દારૂ પીવડાવે પછી હાથ મારે. અને વાંદરો હોય દારૂ પીધો હોય એમાં ઉપરથી એને વીછી ગવડે, અને પછી એની શું હાલત થાય. એમ આ હિરણ્યકશિપુની હાલત થઈ કે આટલું મહાભયંકર વ્યક્તિ. અને પછી એને શું કર્યું, સૌથી પહેલા કે છે ત્રણેય લોક, આ 14 લોકનું જે બ્રહ્માંડ છે એ 14 લોકને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, ઉધ્વલોક, મધ્યલોક અને અધલોક. કુલ આ 14 લોકનું બ્રહ્માંડ છે એના 3 વિભાગ છે. તો એ 3 લોકને જીતી લીધા સૌથી પહેલા, જેમાં મનુષ્યો હતા મને જે મધ્યલોકના નિવાસીઓ હતા એને જીતી લીધા, ગંધર્વો મને ઉચ્ચતર લોકમાં રહેવા વાળા જે હતા, ગરુડ, સર્પ, ચારણ, વિદ્યાધર, મહામુનિ, યમરાજ, મનુષ્ય, યક્ષ, પિશાચ અને એના સ્વામી ભૂત પ્રેતના સ્વામી, આ જેટલા જેટલા લોક હતા એ બધા લોકને જીતી લીધા. સૌથી પહેલું કામ એને આ કર્યું. બીજું કે બધા ગ્રહોના જે શાસક હતા, જેમ કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે, આ પૃથ્વીના રાજા માતા પૃથ્વી છે, તો એ રીતે જે જે લોકના જે જે શાસકો હતા જેને લોકપાલ કહેવામાં આવે છે એ બધા લોકપાલને જીતી લીધા. એમાં યમરાજજી આવી ગયા બધા. અને જ્યાં જ્યાં જીવ હતા એ બધાને જીતી લીધા અને બધાને પોતાના અંડરમાં કરી લીધા. પોતાને આધીન બનાવી લીધા અને એની શક્તિ અને એનો પ્રભાવ છીનવી લીધો. જેમ કે સ્વર્ગમાં દેવતાઓ, તો સૂર્ય નહીં તે ઉગવું હોય તો હિરણ્યકશિપુને પૂછવાનું, ઉગવું આજ તો સૂર્ય આકાશમાં આવે, નહીતર નો આવે. આધીન એટલે હાથ જોડીને ઉભા રહેવાનું સામે, અને હિરણ્યકશિપુ કે આ કાર્ય કરો, ઇન્દ્રને કે કચરું કાઢ, તો ઇન્દ્રને હાવણી મારવી પડતી છે. વાયુદેવને કે પોતું માર, તો એને પોતું મારવાનું, અને કાંઈ કામ ન હોય તો હિરણ્યકશિપુને હાથ જોડીને ઉભું રહેવાનું. સ્વર્ગના દેવતાઓની હાલત, જેને માનીને હું તમે જેની પૂજા કરવી છે, દેવતાઓની આ હાલત છે. જુઓ, એક અસુરને આધીન થઈને ઉભા છે બધા. શક્તિ અને પ્રભાવ, કેવલ ત્રણ વ્યક્તિ આખા બ્રહ્માંડમાં એવા હતા કે જેને આ હિરણ્યકશિપુ પોતાના અંડરમાં ન કરી શક્યો. ત્રણ વ્યક્તિ ખાલી, એક બ્રહ્માજી, કારણ કે એને જ વરદાન આપ્યું હતું, એને જ કહેવાય નહીં તમે અમારા અંડરમાં રહ્યો. એક શિવજી અને એક ભગવાન વિષ્ણુ. આ ત્રણ સિવાય આ સંસારમાં ભગવાનના ભક્તો તે જેટલા હોય, એ બધા અસુરો, દેવતાઓ કે ગમે જીવ, એ 14 લોક હિરણ્યકશિપુના અંડરમાં, એ કે એટલું જ કરવાનું. 8 લોકપાલ છે આ બ્રહ્માંડને ચલાવવા માટે, વરુણ, અગ્નિ, ઇન્દ્ર, કુબેર, ચંદ્ર, વાયુ, આ બધાના સ્થાન છીનવી લીધા. ઇન્દ્રને કીધું, તારે સ્વર્ગના સિંહાસન ઉપર બેસવાનું નથી, ત્યાંથી ત્યાં હું બેહીશ કાલથી. આ હિરણ્યકશિપુ, તો ઇન્દ્ર કે મારે શું કરવાનું, આ કે હું કહું એટલું. ચાર કરો સ્વર્ગનો રાજા ઇન્દ્ર એમનો કહીએ કયો કે કેમ તમે કયો, એટલું પૂછવાની હિંમત ઇન્દ્રની નહોતી. કેટલો ભયાનક પ્રભાવ છે વિચારવાનો. અને શક્તિ છીનવી લીધી. સૂર્યને પ્રકાશ તો જ આપવાનો જો આની પાછી હિરણ્યકશિપુ રજા આપે તો, ચંદ્રને આકાશમાં તો જ આવવાનું જો આ ભાઈ રજા આપે તો, અને કુબેર જે દેવતાઓના ખજાનચી છે એને કીધું બધું ધન આપણે ઘરે મોકલાઈ દો. અને ઓલાને ચૂપચાપ કાંઈ બોલ્યા વગર સહન કરવાનું છે. અને બધા ઐશ્વર્યોથી યુક્ત ઈ સ્વર્ગનું જે સુપ્રસિદ્ધ ઉદ્યાન છે ઈ સ્વર્ગની અંદર ઈ રહેવા માંડ્યો. એમ પહેલા પૃથ્વી ઉપર રહેતો હતો, એમ માની લો આપણે અહીંયા આવ્યા હોય સુરતમાં તો પહેલા કદાચ વરાછામ રહેતા હોય, હેન પછી બંગલો બને, ધીરે ધીરે સિટી લાઈટ બાજુ પ્રયાણ થાય, તો આણે પ્રગતિ કરી. પહેલા પૃથ્વી લોક ઉપર હતો, પછી એને વિચાર કર્યો કે અહીંયા રહેવા મજા નથી, તો એને રહેવાનું સ્થાન ફેરવ્યું. ત્યાંથી ક્યાં ગયો ઉપર, સ્વર્ગ લોકમાં. પેલા તો જોયું કે નહીં, બગીચો બહુ સારો છે, ભોગની વસ્તુઓ છે, અને સ્વર્ગની અંદર જઈ અને ઇન્દ્રનો મહેલ પસંદ કર્યો રહેવા માટે. એમ બીજા કોઈનું ઘર ન જામ્યો, ઇન્દ્રના ઘરે નિવાસ કરવા માંડ્યો. તો એક પ્રશ્ન થાય કે 14 લોક જો એના અંડરમાં હતા તો પછી ઈ જે સૌથી શ્રેષ્ઠ લોક છે બ્રહ્માજીનો, બ્રહ્મલોક, ન્યા નો જઈએ કે? બ્રહ્મલોકમાં એને જઈને આંટો જ માર્યો તો એને, પણ બ્રહ્મલોક જે છે ને એ સત્વગુણી લોક છે, હે ને? ત્યાં ઐશ્વર્ય ઘણું છે, પણ ત્યાં ઘર આમ બધું મંદિર જેવું વાતાવરણ, મંદિરમાં જાવ કેવી પવિત્રતા હોય, કારણ કે ત્યાં તો બ્રહ્માજી ભજન કરે છે. પણ ઇન્દ્રએ જોયું કે ભોગ તો સ્વર્ગમાં છે બધા, હે ને? કારણ કે બ્રહ્મલોક તો મંદિર જેવું છે, ત્યાં રોજ ભગવાનની આરતી થાય, પૂજા થાય. હિરણ્યકશિપુ કે આય નહીં ફાવે, સ્વર્ગમાં જવા દો, ભોગ કરવાનો હતો ને. અને સ્વર્ગની અંદર ચાર પ્રકારના બગીચા છે, ચાર બગીચા છે, એના નામ પ્રભુપાદ જે લખ્યા છે, નંદન, સર્વતોભદ્ર, ચૈત્રરથ અને વિભ્રાજક. આ ચાર મોટા મોટા બગીચા હતા, એમાં ઇન્દ્રનો મહેલ જે છે એ નંદનવનમાં હતો, અને નંદનવન પસંદ કર્યું, આ રહેવા જેવી જગ્યા છે. અને સ્વર્ગની અંદર ભક્તો ભોગ કેવો છે જાણો છો? કોઈ વસ્તુ લેવા માટે મહેનત નહીં કરવાની, મતલબ ઓફિસે નથી જવું પડતું, કારણ કે ત્યાં કલ્પવૃક્ષ છે, ઝાડવા હેઠે જઈને ઉભા રહ્યો આ જોતું છે, તરત હાજર. કોઈ વસ્તુની કમી નથી. ભાગવતના પંચમ સ્કંદમાં વર્ણન છે, એ તમારા મગજમાં ન બેહે એવું છે, કે સ્વર્ગની અંદર એક નદી વહે છે, અને એ નદીમાં બધી વસ્તુ, આપણી નદીમાં પાણી હોય એમાં ટીવી, ફ્રીજ, ટેબલ, ખુરશી, બેડ, પલંગ, ખાવાનું, પીવાનું, જે જોતું હોય એ નદી પાસે જઈને ઉભા રહ્યો કે મારે આ વસ્તુ જોતી છે, એટલે એમ જ પ્રગટ થાય, લઈને ઘરે વી આવવાનું. આવું પૃથ્વી લોક ઉપર હોત તો મજ પડે કેમ? આ સ્વર્ગની વિશેષતા છે ભક્તો. અને ઘણા લોકોને છે ને હજી તો પ્રારંભ થયો છે સ્વર્ગનું વર્ણન. ઘણા લોકોને સ્વર્ગનું વર્ણન સાંભળીને ઈચ્છા થાય કે હાલો અહીંયા જવા જેવું છો. પણ તમને જો પહેલા સાવધાન કરું કે સ્વર્ગ લોકમાં કદાચ તમે વયા જાઓ, પણ જન્મ મૃત્યુ ન્યાય છે, મરવું પડે છે ન્યાય. એટલા માટે માની લો કદાચ આપણું મૃત્યુ થઈ જાય અને તમને વિમાન લઈને જાતું હોય ને વચ્ચે સ્વર્ગ આવે અને એમ થાય કે આ તો ઓલું છે પ્રભુજી કથામાં કહેતા એવું છે, વા ત્યાં ઉતરી ન જાતા. શું કામ? કારણ કે લખ્યું છે ક્ષીણે પુણ્યમ મૃત્યુ લોકે વિશંતિ. જેવું તમારું પુણ્ય પૂરું થશે એટલે સ્વર્ગમાંથી તમને કાઢી મૂકવામાં આવશે. સ્વર્ગમાં કોઈ વ્યક્તિ રહી નથી શકતો. ક્યાં સુધી રહે? જેમ એટીએમમાં તમારું બેલેન્સ હોય એટલા પૈસા નીકળે, એમ સ્વર્ગની અંદર તમારા પુણ્યનું બેલેન્સ હોય ત્યાં સુધી રહેવા દે. જેવું પુણ્ય પૂરું થયું તરત જ મૃત્યુ લોકે મતલબ આ પૃથ્વી ઉપર મોકલવામાં આવે છે. એટલે આ વર્ણનને ખાલી સાંભળવાનું છે, ત્યાં જવાનું, કારણ કે આપણે જવાનું છે તો ભગવાનના ધામમાં, હે ને. યદ ગત્વાન નિવર્તંતે તદ્ધામ પરમમ, જે કૃષ્ણ કહે છે કે એક વાર ગયા પછી ત્યાંથી પાછું નથી આવવું પડતું, એ જગ્યાએ આપણે જવાનું છે, હે ને. અહીંથી તો પાછું આવવું પડે છે. એટલે આ વર્ણનને ખાલી સાંભળો, આને અંદર ઉતારવાનું નથી. તો એવું લાગતું કે ત્રણેય લોકનું ધન જે છે એ બધું સ્વર્ગમાં જ છે. અને એ સ્વર્ગની અંદર કહે છે યત્ર વિદ્રુમસો પાના મહામારકતા ભુવ યત્ર સ્ફાટિક કોટ્યાનિ વૈદુર્ય સ્તંભ પંક્તય. સ્વર્ગ કેવું, કેવા પથ્થરોનું બનેલું છે એ જાણવું. આપણા મકાનમાં જેમ સિમેન્ટ હોય રેતી, એમ કે છે વિદુ વિદ્રુમ મણીઓની સીડીઓ બનેલી હતી. અને જ્યાં જ્યાં મણી શબ્દ લાગે એટલે સમજવાનું હીરા ડાયમંડ. અને એ કયા ડાયમંડ? આપણા જીરમ નાશ વાળા નહીં. મણી એટલે એક એક મણીઓનું વજન 100 કેરેટ કરતા ઊંચું હોય એને મણી કહેવાય. જે તૈયાર હીરાનું વજન 100 કેરેટ થી ઊંચું હોય ને એને મણી કહેવાય. સમજે? એટલે હવે તમે વિચાર કરો, એવા મણીઓની સીડી માને પગથિયા બનેલા હતા દાદર, એક જો હાથમાં લાગી ગયો હોય ને તો જીવન પાર થઈ જાય આપણું. ડોનેશન માંગવાની જરૂર ન રહે પછી. એવા મણીઓની સીડી બનેલી છે દાદર. અને મહામરકત મણી એની ફર્શ, ફર્શ માને શું કે નીચે ભોય તળિયું, એ ભોય તળિયું બનેલું છે મહામરકત મણીઓનું. અને મહામરકત મણી એ શ્યામ રંગનો મણી હોય. હવે હીરાવાળાએ કદાચ જોયો હશે, શ્યામ રંગ હોય એનો. અને જેની ઉપમા ભગવાનના શરીર સાથે આપવામાં, જેવો ભગવાનના શરીરનો શ્યામ રંગ છે એવો જ આ હીરાનો રંગ છે શ્યામ. અને સ્ફટિક કુડિયાની સ્ફટિક મણીઓની દિવાલ બનેલી છે. અને સ્ફટિક મણી કોને કહેવાય? જે હીરાની આર પાર દેખાતું હોય સ્પષ્ટ એને સ્ફટિક મણી કહેવામાં આવે છે. એવા સ્ફટિક મણીઓની દિવાલ બનેલી હતી. અને વૈદુર્ય સ્તંભ પંક્તય, અને વૈદુર્ય મણીઓના થાંભલા બન્યા હતા, કોલમ, એને એમાં વૈદુર્ય મણી જડેલા હતા. હવે તમે વિચાર કરો એ ભવન કેટલા રૂપિયાનો છે, એનો વાર ક્યાં પડે. અને કહે છે કે ચિત્ર વિત્તાની, એ જે ભવન હતું આપણે આમ સીલિંગ આ કેમ ખુલ્લી છે, સીધો સ્લેબ દેખાય એમ નહીં, સુંદર રેશમના કપડાઓથી એ સીલિંગ મઢેલી હતી, બહુ સુંદર ડિઝાઇન બનાવેલી હતી. આપણે મંદિરમાં ફેસ્ટિવલ હોય બાંધવી છે ને સીલિંગ ઉપર, એમ સીલિંગો સજાવેલી. અને આસન જે હતા બેસવાના સોફા એ પદ્મરાગ મણીના બનેલા હતા, જ્યાં બેઠક વ્યવસ્થા હતી. તો જોવો જેમ જેમ સ્ટેપ ઉપર ચડે ને હીરાનો ભાવ વધતો જાય. જે નીચા ભાવના હોય એ સીડીમાં હોય, એનથી ઊંચા ભાવના હોય એ ફર્શ ઉપર હોય, એનથી ઊંચા ભાવના હોય એ કોલમમાં હોય, અને એનથી ઊંચા ભાવના હોય એ સોફામાં હોય. આ સમજવાની વસ્તુ છે. અને એ ગાદલા કેવા હતા? તો કે છે દૂધના ફીણની સમાન ઉજ્જવળ શ્વેત અને કોમળ શૈયાઓ હતી, એટલી બધી કોમળ કે એટલી કોમળતા પૃથ્વીમાં નથી કોઈ વસ્તુમાં, એવા કોમળ. એકવાર આ કથામાં એક વ્યક્તિ પ્રશ્ન પૂછ્યો, એ કે પ્રભુજી આટલી બધી કોમળ, આટલા બધા કોમળ ગાદલા હતા તો ઈ જયારે બેડ ઉપર બેસે તો અંદર નહીં વૈયા જતા હોય? મેં એને કીધું આટલી બધી બુદ્ધિ દોડાવવાની જરૂર નથી, એટલે મેં તમને પેલા કહી દીધું આને ખાલી સાંભળવાનું છે, અંદર નથી ઉતારવાનું. અને બધી બાજુ મોતીઓની માળા લગાડેલી હતી. મને એક પ્રશ્ન થાય કે આ ભવનનો સાર શું છે? તો ભવનનો સાર છે સ્ત્રી. કોઈ પણ ઘર હોય એ ઘર ત્યારે જ ઘર કહેવાય જ્યારે એમાં સ્ત્રી હોય. સ્ત્રી જ્યાં સુધી ઘરનો ઘરમાં ન હોય ત્યાં સુધી એને ગૃહ ન કહેવાય. અને અમારા ગુરુ મહારાજ કહે છે કે સ્ત્રીઓ વગરનું ઘર જે છે ને એ તો ભૂત ઘર જેવું છે. જે ઘરમાં સ્ત્રી ન હોય ત્યાં દેવતાઓ વાસ નથી કરતા, એક એક હિતોપદેશમાં આવ્યું છે. કારણ કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થતું હોય દેવતાઓની કૃપા એ ત્યાં રહે છે. તો ખેર એ ભવનમાં એકથી એક સુંદર સ્ત્રીઓ ચારે બાજુ આવજાવ કરતી, અને એણે ઘણા અલંકાર ધારણ કરેલા હતા, પગમાં પાયલ, હાથમાં કંગન, કાનમાં કુંડળ. અને એ જ્યારે ચાલતી તો એના એ ઘરેણાઓના અથડાવાથી જે અવાજ ઉત્પન્ન થતો એમાંથી તે એક સંગીત નીકળતું. અને એ સ્ત્રીઓને હવે સ્ત્રીઓ હોય અને એ તૈયાર ન થાય એ તો બને જ નહીં. સુખદેવ ગોસ્વામી કહે છે કે એ સ્ત્રીઓને તૈયાર થવા માટે સ્વર્ગમાં કોઈ અરીસો નહોતો, કાચ નથી સ્વર્ગમાં. તો આપણને એમ થાય કે એ માથું વળવા ક્યાં જતી હોય છે, સામે કઈક દેખાય એવું હોવું જોઈએ. તો કહે છે કે નીચે જે ફર્શ હતી અને દિવાલ ઉપર જે મણીઓ લાગ્યા હતા એ મણીઓમાં જ પોતાના પ્રતિબિંબને જોઈ લેતી અને હાલતા ચાલતા લટુ હરખી કરતી રહેતી. તમે એવું ન માનતા હો, હું હાકે રાખું છું ખાલી, આ તો સમય નથી એટલે હું શ્લોક નથી ગાતો. આ સુખદેવ ગોસ્વામી વર્ણન કરે છે. તમને એમ થાય કે વળી પ્રભુજી તો કઈક ઓવર વર્ણન કરે છે. ગમે એમ તો આપણી બુદ્ધિને ભાગવતમાં સ્થિર રાખો, કારણ કે આ શબ્દ સુખદેવ ગોસ્વામીના છે. તો ખેર આવી રીતે એમાં રહેવા લાગ્યા, અને આ ભવનમાં આ ભાઈ હિરણ્યકશિપુએ રહેવાનું ચાલુ કર્યું. અને બધા દેવતાઓ, ત્યાં સુધી કે ભગવાનના પ્રથમ કક્ષાના ભક્ત નારદ મુનિ જે પ્રવચન યુધિષ્ઠિર મહારાજને કહી રહ્યા છે, એ નારદ મુનિ કહે છે કે હે યુધિષ્ઠિર મહારાજ, મારે હાથ જોડીને ઉભું રહેવું પડતું હતું, હિરણ્યકશિપુ મહારાજ કી જય કરવું પડતું નારદજી કે મારે. વિચાર કરો, હવે નારદજીને કાંઈ સેવા હે, બૈરી નથી, ન છોકરા નથી, કાંઈ ધંધો, અને તોય હિરણ્યકશિપુથી બીતા હતા. બોલો એનો પ્રભાવ કેવો છે. નારદજી તે હાથ જોડતા હતા. એક પ્રશ્ન થાય કે નારદજી શું કામ હાથ જોડતા છે? પણ નારદજી નો ભાવ કઈક બીજો હતો. નારદજીને ખબર હતી કે આ જે હિરણ્યકશિપુ છે એ કોઈ સામાન્ય વ્યક્તિ, કારણ કે ગમે એમ તો ભગવાનનો પાર્ષદ છે ને મૂળ. તો નારદ મુનિ પાર્ષદના રૂપમાં હાથ જોડતા કે તું ભગવાનનો પાર્ષદ છો ને એટલે પ્રણામ કરું, બાકી અસુર શરીર તારું પ્રણામ કરવા લાયક છે નહીં. નારદ મુનિને ઉભું રહેવું પડતું હતું. બોલો હિરણ્યકશિપુ મહારાજ. અને હિરણ્યકશિપુ નારદજીને કે હા આ વીણા વાળો વગાડ, તાર ગાવાનું છે ગીત. આ નારદજીની સેવા હતી. નારદજી પાસે હિરણ્યકશિપુ ગીત ગવડાવતો અને એની સાથે સાથે કે છે બીજા બે ત્રણ જણા ગાતા, અને અપ્સરાઓ નૃત્ય કરતી. નારદજીને તે હિરણ્યકશિપુની સ્તુતિ કરવી પડતી હતી ભગવાનનું નામ બંધ કરીને. હવે આટલાથી જ તમને સમજાઈ જાય ને કે એનો પ્રભાવ કેટલો છે. અને આવી રીતે સ્વર્ગની અંદર એનું શાસન ચાલતું. અને હિરણ્યકશિપુએ કીધું કે આ સંસારમાં જેટલા જેટલા વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાવાળા લોકો છે એ બધાને વર્ણાશ્રમથી ચ્યુત કરો, અર્થાત વર્ણાશ્રમનું પાલન બંધ કરાવો. અને પૃથ્વી ઉપર જેટલા જેટલા લોકો યજ્ઞ કરતા એ બધા યજ્ઞની આહુતિ કોઈ દેવતાને નહીં લેવાની, એ બધી આહુતિ પોતે મંડો લેવા. સાતેય દ્વીપવાળી પૃથ્વી હિરણ્યકશિપુના ભયથી આપોઆપ અનાજ મંડી પ્રકટ કરવા. કોઈ હિરણ્યકશિપુએ પૃથ્વી ઉપર એનાઉન્સમેન્ટ કરાવ્યું કોઈને વાડીએ જવાનું નહીં, કોઈને ખેતર ખેડવાના નહીં, આ પૃથ્વી પાસે જઈ અને તમારે અનાજ માગવાનું, જેટલું જોતું હોય એટલું આ પૃથ્વી આપશે, અને જો ન આપે તો મને ફરિયાદ કરવાની કમ્પ્લેન. હિરણ્યકશિપુના ભયથી વગર ખેતીએ પૃથ્વીને બારે માસ અનાજ આપવું પડતું, અને ગાયો હતી એટલી, ગાયોને આદેશ આપી દીધો કે જો જીવતા રહેવું હોય તો ગાય કોઈને દોવાની નહીં, હેઠે ડોલ મૂકે એટલે દૂધ અંદર આવી જવું પડે. આ નિયમ હિરણ્યકશિપુએ બનાવ્યા. જો પૃથ્વીની વ્યવસ્થા કેવી રીતે ફેરવી રહ્યો છે. અને આકાશમાં હંમેશા કઈક અલગ અલગ ઘટનાઓ બનતી. બધા લોકોએ જોયું કે સૂર્ય રોજ પૂર્વમાં મૂકતો હતો, હવેથી સૂર્યને બોલાવીને કીધું તારે રોજ પશ્ચિમમાંથી નીકળવાનું ને પૂર્વમાં જવાનું. બોલો. કારણ કે એને નક્કી જ કર્યું હતું કે વિષ્ણુએ જેટલું જેટલું મેનેજમેન્ટ કર્યું છે એ બધાને ઊંધું કરવાનું છે. હવે જુઓ ભગવાનની વ્યવસ્થા ફેરવી રહ્યો છે. આ બધી પર્વતોની જે મધ્યની જે ઘાટીઓ હતી એનું રમતનું મેદાન બનાવ્યું, અને જેટલા વૃક્ષો હતા છોડવાઓ હતા એ બધાને આદેશ આપ્યો બારે મહિના ફળ આપવાનું. આંબાને કીધું કેરી બારે મહિના આપવાની, વૃક્ષો બારે મહિના ફળ આપે. બોલો. અને ના પાડવાની તો કોઈની હિંમત, ના તો કહેવાનું જ નહીં, કારણ કે ના પાડે તો કાપી નાખતો. અને આવી રીતે હિરણ્યકશિપુએ બધી દિશાઓને પોતાના અંડરમાં કરી લીધી, અને જેટલા જેટલા ભગવાનના નિયમો હતા એ બધા નિયમોને ઊંધા કર્યા, અને દેવતાઓને દંડ આપવા માંડ્યો. અને અહીંયા સુધી કે બધા લોકના મોટા લોકપાલો આનાથી દુઃખી થઈ ગયા, અને દુઃખી થયા પછી અંતે આ સંસારમાં જેનું કોઈ ન હોય એના કહે છે ભગવાન છે. એમ છેલ્લે એ જે મોટા મોટા હતા એ લોકોએ નિર્ણય કર્યો કે આવું ને આવું જો હાલશે તો એક દિવસ આ સંસારનું શું થશે એ નક્કી નથી, એટલે એક કામ કરો ભગવાનની શરણમાં જાઓ. જોવો દેવતાઓને જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે ભગવાનની શરણ લે છે, અને આપણે આપણને કાંઈક થાય હે માતાજી બચાવજો અમને, કાં તો કે હે અમારા બાપા હે દાદા. આવે હવે 33 કરોડ દેવી દેવતા કેટલા નામ છે અલગ અલગ, બોલો. એમ ગામડે ગામડે જાવ તો દેવીઓ અલગ હોય દેવતાઓ અલગ હોય, અને લોકો તરત એના શરણમાં જાય. કઈ દુઃખ જીવનમાં આવે કોઈથી સોલ ન થાય એવું હોય ત્યારે લોકો ભગવાનની શરણ લે છે. આ લોકો ભગવાનની શરણમાં ગયા, પણ એક પ્રશ્ન થાય કે ભગવાન પાસે આવડાને જાવા કેમ દીધા. બહુ સુંદર સમજવા જેવી વાત છે. આ લોકો કેવી રીતે ભગવાન પાસે ગયા તો કહે છે
તસ્યે નમોસ્તુ કાષ્ઠાય યત્રાત્મા હરીશ્વર યદ્ગત્વા ન નિવર્તન્તે શાંતા સંન્યાસીનો મલા.
ઈ લોકો જ્યાં ઉભા હતા ન્યાથી જ હિરણ્યકશિપુને ખબર ન પડે એમ ઈ કહે છે કે અમે ઈ દિશાને નમસ્કાર કરી રહ્યા છીએ જે દિશામાં ભગવાન રહે છે. હવે એને ખબર છે ભગવાનનું ધામ કઈ બાજુ છે, તો ઈ ન્યા ઉભા ઉભા ઈ દિશાને પ્રણામ કરે છે કે જ્યાં ભગવાન નિવાસ કરે છે. અને કેવી દિશા છે ઈ, કેવું ધામ છે, તો જેમ ગીતામાં કહે છે ઈ સેમ શબ્દ અહીંયા છે, યદ્ગત્વા ન નિવર્તન્તે. એક વખત ત્યાં ગયા પછી કોઈ પાછું નથી આવતું, ઈ ભગવાનના ધામને આ દેવતાઓ પ્રણામ કરી રહ્યા છે. અને કેવી રીતે, તો ઊંઘ્યા વગર પ્રણામ કરતા કરતા ભગવાનને સ્તુતિ કરી રહ્યા છે ઉભા ઉભા, પણ હવે ઊંઘ નથી આવતી. અને આટલો બધો ત્રાસ હોય કેમ ઊંઘ આવે ભક્તો, સૂતા નથી, અને પોતાના મનને વશમાં કર્યું અને ખાવાનું બંધ કરી દીધું, કેવળ હવા શ્વાસ પીને અને મનને ભગવાનમાં કેન્દ્રિત કરી, અને આ બધા લોકો ધ્યાન દ્વારા ભગવાનની આરાધના કરી રહ્યા છે. ઘણા લોકો કહે છે ભક્તિ કેમ કરવી, કેમ ઓફિસે જાવી તો શેઠે ના પાડીશ બોલવાનું નહીં, હે આજના સોફિસ્ટિકેટેડ શેઠ હે ને બોલવા નથી દેતા. બોલો. એ શેઠે બોલવા ના પાડીશ એટલે એમ ભગવાનનું નામ ન લઈ શકવી, તે હું આવડાને છૂટી હતી. આવડા આને તો કૃષ્ણ એમ બોલવાનું નહીં, કૃષ્ણ બોલતા જો પકડાઈ ગયો તો ગયો. તો આવડા એને શું કર્યું, મનમાં ભક્તિ ચાલુ કરી. માની લો આપણી સ્થિતિ એવી હોય કે જાહેરમાં ભજન ન કરી શકતા હોય, કમસે કમ મનમાં તો કરો. મનમાં થોડી શેઠ જોવા આવવાના કે આ ભાઈ હું બોલે છે. જો કાલે મેં કીધું હતું ધર્મનું પાલન કરવું હોય તો પૂર્ણ કરો, બાના નહીં. એમ ભજન કરવું છે તો આ નથી કરવું તો બાના નો કાઢો, મારી પાસે ટાઈમ નથી, અમારથી ન થાય, બાના કાઢવાની જરૂર નથી. આ સંસારમાંથી મુક્ત થવા બધાને હરિનામ જ કરવું પડે, અને એ જ એક રસ્તો છે. અને નહીં કરો તો તમે બાના કાઢી રહ્યા છો, આ ફિક્સ છે. સંસારમાં કોઈ વ્યક્તિ એવો નથી જેને સમય નથી, કારણ કે બધાને ભગવાનને 24 કલાક જ આપ્યા છે. એવું જ નથી કે આ કથા કરે એને 26 અને બાકી બધાને 22. બધાને હરખા જ આપ્યા છે ને. સમયનો ઉપયોગ કરતા શીખો. ધ્યાનથી કાલે જઈને પોતાના જીવનમાં જોજો, આખા દિવસમાં આપણે કેટલો ટાઈમ ફાલતુ વેસ્ટ કરીએ છીએ. ઈચ્છા હાલને ઘડીક ટીવી જોઈ લઉં, અડધી કલાકમાં હું ને એક આ સિરિયલ જોઈ નાખવી, હે ને, અડધી કલાક ટાઈમ ગયો. આપણે હવે ઓફિસે આવ્યા છીએ, હાલને ઘડીક એક આંટો મારતો હું, એ આંટો મારવા અડધી કલાક બગાડે છે, હે ને. એ બધો જે વેસ્ટ થાય છે ટાઈમ, એને ભેગો કરો, 16 માળા કરતા એ ટાઈમ વધશે, હે ને. કારણ કે આ ભક્તો કરે છે, બિઝનેસ કરે, ઓફિસે જાય, 16 માળા કરે, અને વળી પાછા રાતે 9 વાગે ને એટલે સત્સંગમાં આવે. હવે એને ભગવાનને 26 માળાની 2 એક્સ્ટ્રા આપી છે. આપણે કરવું નથી, હે ને, પણ મોઢે ન કે એમ માળા નહીં કરવી. પ્રભુજી અમારથી ન થાય, પણ ન થાય એટલે કે તું પથ્થર નો છો, હે, કે ભગવાને તને ના પાડીશ કે તાર માળા નથી કરવાની, હે ને. કરવું નથી આપણે. હવે વિચાર કરો, આ હિરણ્યકશિપુ દ્વારા દેવતાઓને જે કેદ રાખ્યા હતા, આવી સ્થિતિ આપણી છે કોઈની અત્યારે કળિયુગમાં? અને કદાચ આપણને કોઈ આવી રીતે અંડરમાં રાખે, આપણે રહેવી એમ નથી, કારણ કે આપણો સ્વભાવ તો આપણા ઘરવાળા જ જાણતા હોય ભાઈ, હે. એટલે જ આજ પરિવારના વિભાજન થઈ રહ્યા છે ને, કારણ કે ન પોહાય તો કે ન જ રહેવું, લે તરત જુદા, હે. હવે આપણે આપણા ઘરે ન પોહાતા હોય, કોકની બંધણીમાં કેમ પોહાવી? હવે આટલું બંધન છે સ્વર્ગમાં, અને તોય આ લોકો ભજન કરે છે ભગવાનનો, બોલો. અને આપણે આનું 1% બંધન નથી, અને તોય આપણે અમારથી ન થાય, હે, ન થાય કઈ નહીં. હવે આપણે કથા આગળ વધારવી, બીજું શું. કારણ કે હું ગમે એટલું કહું છું, નથી કરવાના એ નથી જ કરવાના, હે. કારણ કે અમુક લોકો શું મનમાં નક્કી કરીને આવે, એ આવડા કીધા કરે, એ સાંભળવાનું, સાંભળવાની મજા આવે, ઈચ્છા થાય તો કરવાનું. ઘણા લોકો આવે હોય, એને એટલે અમુક નથી કરવાની, નથી કરવાની, એટલે આ સ્પીચમાં ટાઈમ બગાડવાની જરૂર નથી, એને કરતા થોડુંક કથા શ્રવણ કરીએ આગળ. તો આવી રીતે બધા લોકપાલોએ ભગવાનને જયારે પ્રાર્થના કરી, ત્યારે કહે છે, તેષામ આવિર્ભૂત વાણી, એક બહુ સુંદર વાણી પ્રકટ થઈ. વાણી માને અવાજ, એક અવાજ આવ્યો, અને કહે છે એ અવાજ કેવો હતો? તો કહે છે અરૂપા. એ અવાજ ક્યાંથી આવી રહ્યો છે, કોણ બોલી રહ્યું છે, એ દેખાતા નહોતા, કોઈ નહોતું દેખાતું કે આ કોણ બોલે છે, શું થઈ રહ્યું છે. અને મેઘ નિસ્વહના, અર્થાત આકાશના જેમ વાદળો ગરજતા હોય એવી ગંભીર વાણી થઈ, અને સન્નાદયંતી અને કંપન ધ્રુજારી પ્રગટ કરાવે એવી રીતે બધી દિશાઓને ધ્રુજાવા વાળો એક અવાજ પ્રગટ થયો. અને એ અવાજે શું કીધું? એને કીધું કે હે પરમ શ્રેષ્ઠ વિદ્વાનો, હે દેવતાઓ, તમે બધા ડરો નહીં, તમારું બધાનું કલ્યાણ થવાનું છે. એમ તમે બધા એક કામ કરો, શું? મારું કીર્તન કરો, મારું શ્રવણ કરો, મારી સ્તુતિ કરો, મારા ભક્ત બનો, કારણ કે તમારો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશને જો સિદ્ધ કરવો હોય તો મારું કીર્તન કરો, મારું ભજન કરો, આનાથી તમારો ઉદ્ધાર થશે અને આખા સંસારનો ઉદ્ધાર થશે. તો દેવતાઓને માનો, મનમાં દેવતાઓ કે, પણ પ્રભુ તમને ખબર નથી, કીર્તન અહીંયા થાય એવું નથી. તો ભગવાન કે, મને તમે શું માનો, મને નથી ખબર. ઘણા લોકો ભગવાનને જઈને હાથ જોડે, પ્રભુ અમારા ઘરે કેટલો પ્રોબ્લેમ, તેને નથી ખબર તમારા ઘરે કેટલો પ્રોબ્લેમ. એ સર્વજ્ઞ છે, આપણા હૃદયમાં રહે છે, બધું જાણે છે, અને તોય જાણે ભગવાનને ખબર ન હોય ને એમ આપણે કહેવી, પ્રભુ તમને અમારી ઉપર જરાય દયા નથી આવતી. ઘણા તો ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન તમે અમારે હામું કેમ નહીં, તારી જ હામું જોઈને બેઠા છે ભગવાન, તારી જ. આ પરમાત્માના રૂપમાં હૃદયમાં રહે છે એ ભગવાન અંદર કરે છે, હું કોઈ દી વિચાર કર્યો? હાલો, મારી ને તમારી બધાની અંદર ભગવાન છે, એ ભગવાન અંદર શું કરે છે? એ ભગવાન માત્ર આત્માને જોયા કરે છે, અને એ જે કઈ કર્મ કરે એનો હિસાબ રાખે છે, આ કામ ભગવાન કરે છે આપણી અંદર. અને એટલે કારણ કે જયારે શરીર છૂટે ને તોય આવડા ખોટું બોલે, બોલો લ્યો. યમરાજજી પાસે જાય ને યમરાજજી પૂછે, ત્યાં પાપ કર્યું, મેં ક્યાં કર્યું છે? હે, તો યમરાજજી કે આને આને કઈક સાક્ષી દેખાડવો કે નહીં? ત્યારે ભગવાનને બોલાવે છે જે પરમાત્મા મારા તમારા હૃદયમાં છે, અને પરમાત્મા ત્યાં સાક્ષી આપે છે કે આ કર્મ તમે કર્યું છે. ભાગવતનો છઠ્ઠો સ્કંધ, ભગવાન ઈ સાક્ષીના રૂપમાં રહે છે. ઈ ભગવાન આપણને જ જોવે છે આખું જીવન, જ્યાં સુધી આ શરીરમાં રહ્યો ત્યાં સુધી ભગવાન મને તમને જોતા જ રહેશે. અને તોય કે ભગવાન તમે અમારે હામું કેમ નથી જોતા, હવે કેટલું જોવે? અરે આટલું ભગવાન આપણી સામે જોવે છે, પણ દુર્ભાગ્ય તો જોવો આપણે એક વાર એની સામે જોયું. હે, ભગવાન આખું જીવન આપણને જોવે, છતાં જીવનું દુર્ભાગ્ય એક વાર ભગવાનને જોવે નહીં. કોઈ કહેલા મંદિર આવો તો કે ન્યા પાણા ખડક્યા, ન્યા શું છે? લે, એ પાણા તમારા ઘરે નથી? હે, આ તમારી જે દિવાલો બની છે ઘરની, એમાં એમાં નથી પાણા? એમાં સિમેન્ટ નથી? તો ન્યા કેમ રોજ જાવ છો? ઓલી ઘરવાળી બાંધે તોય હવારમાં બાંધી નીકળ્યા હોય, વિચાર કરે આ ઘરે જવા જેવું જ નથી, અને વળી હાંજ પડે ને આવે પાછો નાન્યા. પછી પૂછો ને કેમ આમ કેમ કરો? ગમે એમ તો આપડા છે ને, લે. એટલે આ એક જન્મ 50-60 વર્ષ રહેવાના એ આપડા, અને ઓલા પરમાત્મા કરોડો જન્મોથી આપણી વાહે પડ્યા છે, અને એની સામું જોવાનો ટાઈમ નથી. બોલો તો કે ના ના, ઈ નહી, ઈ રહેવા દો. કથામાં જવા ને તો કે ઈ રહેવા દો, ભક્તિ ઈ વાત નહીં. પેલા ઘરવાળા, હવે ઈ ઘરવાળા છૂટવાના છે હેને, આજ નહીં તો કાલ, તો બસ એને જોયા કરે. જોવું જ હોય સંસારમાં તો ભગવાનને જોવા જોઈએ. સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયો, દર્શન જો કરવું હોય તો કૃષ્ણનું કરવું જોઈએ. ભક્તો કહે છે ને કે પ્રભુ આંખ આપી છે તો એવો આશીર્વાદ આપી દે કે આ આંખ નિત્ય તમારું દર્શન કરતી રહે, જેમ અમરીશ મહારાજ માંગે છે ભગવાન પાસે નવમ સ્કંદમાં. હાથ આપ્યા છે, આ હાથ હે પ્રભુ તારા મંદિરની સેવા કરતા રહે. પગ મને આપ્યા છે, એ પગથી ચાલતા હું મંદિરે જાઉં, એમ આ ભક્તોની ઈચ્છા હોય છે હૃદયમાં. અને બીજા ભક્ત જે હોય છે એ જીવનમાં એક જ કાર્ય કરે, ભગવાનને જોવાનું, અને બાકી બધા ઘરવાળાને જોવાનું. લગ્ન થયા પછી ખબર હોય કે આ ઈના ઈ જ છે, હે ને, ક્યારેય બદલવા નથી, પણ તોય જોયા જ કરે, હે ને, આ છે અમારા. અત્યારની મને ખબર નથી, પણ હું જયારે નવો નવો ભક્તિમાં આવ્યો ને એ વખતે આ મોબાઈલ ત્યારે જ નીકળેલા નવા નવા, તે અમુક અમુક તો છે ને એ ઘરવાળાના ફોટા રાખે મોબાઈલમાં, હે, અને ભાઈ એકલો બેઠો હોય ને તે જોયા જ કરે, પણ આમાં હું જોતો હોય છે એ. બોલો, હવે રોજ ઘરે જાય તો એનું ઈ જ મોડલ સામે હોય, કારણ કે ફેરફાર નથી થવાનો, તોય બસ જોયા જ કરે. અને એ જે જોવું એ જ વાસ્તવમાં સંસારમાં ફસાવાનું કારણ છે ભક્તો. એને જોવું હોય તો ભગવાનને જોવો, સંસારને જોવાની જરૂર નથી, કારણ કે સંસાર તો આમ જ રહેવાનો છે. ખેર, તો આવી રીતે ભગવાને કીધું કે તમે એવું ન માનતા, મને કઈ ખબર નથી, હું બધું જાણું છું, કમ્પ્લેન કરવાની જરૂર નથી, હું જેટલું કહું છું એ સાંભળો, હે, હું જેટલું કહું છું એ કરો. મેં શું કીધું છે? તો કે તમે શ્રવણ કરવાનું, કીર્તનનું, બસ ઈ કરો, હે, બીજો વહીવટ તમારે કરવાનો. આ દુનિયા કેમ ચાલે છે એ વહીવટ આપણે કરવાનો, એ ભગવાનને બધી ખબર છે, આપણે દેખાડવાની જરૂર નથી. અને આ દુનિયા આમ હાલે એ એને મંજૂર છે, અને આમ જ હાલશે, એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. અને ભગવાને કીધું કે સાંભળો, શ્રવણ કીર્તન કરો, અને જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી ધૈર્ય રાખીને આજ કરવાનું છે, શ્રવણ અને કીર્તન. ઘણીવાર લોકો પ્રવચનમાં સાંભળે કે ભગવાનનું નામ લેવું જોઈએ, અને માળાય ચાલુ કરે, 10 વર્ષ વયા જાય ને પછી પૂછે કે પ્રભુજી હું 10 વર્ષથી માળા જપું છું, ભગવાન કેમ નથી દેખાતા? વિચાર કરો ભક્તો, આ દેવતાઓ ભજન કરી રહ્યા છે, કોનું? જે ભગવાનને એને જોયા નથી, જે સામે આવ્યા નથી. કેવલ સાંભળ્યું એને કે કીર્તન કરવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ, અને તો ભગવાન મળે. અને આપણી ડિમાન્ડ શું છે? પહેલા ભગવાન દેખાડો, પછી એમ ભજન કરશું. એ ક્યારેય થવાનું નથી. અને તમારે કરવો જ કરો, ન કરવો જ દુઃખી તેમ થવાના છો, અમારે જ કઈ વાંધો જ નથી. કારણ કે આ પ્રસંગ શિક્ષા એ આપી રહ્યો છે કે ભજન હંમેશા શ્રવણ દ્વારા થાય છે, જોઈને નહીં. કોઈ એમ, ઘણા એવા લોકો અમે પ્રચારમાં નીકળ્યું કે તમે કૃષ્ણ કૃષ્ણ કરો છો, કોઈ દી ભાડા છે? ભલે ભગવાનને જોયા નથી પણ ગીતા અને ભાગવત થી સાંભળ્યું છે એટલે વિશ્વાસ છે કે ભગવાન છે અને એટલે અમે ભક્તિ કરીએ છીએ. કારણ કે જે નથી દેખાતા આજ એ એક દિવસ દેખાશે. અને આ સંસારના લોકોની ડિમાન્ડ શું છે? પહેલા તમે ભગવાનને દેખાડો અને પછી જો અમને લાગે કે નહીં આ ભગવાન છે તો ભજન કરવી. આ લોકો ક્યારેય ભક્તિ નથી કરી શકવાના. અને માની લો તમને ભગવાન દેખાડી દેવી, તમે જોઈ શકશો. હે, આ બેનરની પાછળ શું થઈ રહ્યું છે કોઈને ખબર છે? આપણી ઇન્દ્રિયોની અપૂર્ણતા જુઓ. આ દિવાલ જે તમારી સામે છે એની પાછળ એક રૂમ છે. એ રૂમમાં કઈ વસ્તુ પડી છે? અહીં બેઠા બેઠા કોઈ બતાવી શકે છે? હે, આ બાજુ એક રૂમ છે, આ દિવાલની પાછળ શું છે કોઈ બતાવશે? અરે, આપણી આંખ એક સામાન્ય જડ પથ્થરની આરપાર નથી જોઈ શકતી અને વાતો કરે છે લોકો ભગવાનને જોવાની. શું એ કોઈ આ દેશનો વડાપ્રધાન કે ચીફ મિનિસ્ટર છે કે તમે કયો તમારી સામે પ્રગટ થાય? અરે, એને જોવા માટે સાધનાની જરૂર પડે ભક્તો. અને સાધના કરવાથી મન બુદ્ધિ જયારે શુદ્ધ થાય ને ત્યારે ભગવાનનું દર્શન થાય. કારણ કે અત્યારે આ સંસારમાં માયારૂપી મોતીઓ છે મારીને તમારી આંખમાં, અને એ હરિનામ સંકીર્તન દ્વારા જયારે એ મોતીઓ દૂર થાય ને ભક્તો, ત્યારે ભગવાનનો સચિદાનંદમય સ્વરૂપ આપણને દેખાય. એમ નામ ન દેખાય. અને માની લો કદાચ અહીંયા ભગવાન અત્યારે આવે, અહીંયા જ વચ્ચે આવે, હાલ્યા આવતા હોય તો બધા કે આ તો ડ્રામા વાળા લાગે છે. માની લો રિયલ ભગવાન ગોલોક વૃંદાવન થી અહીંયા આવે, કોઈ ઓળખે? તમે કઈ રીતે ઓળખો આ ભગવાન છે બતાવો? લ્યો, માનો રામ આવ્યા હોય, કાલ રામનવમી છે ને, ધનુષ બાણ ખંભે નાખીને આવે જોડી રામ દરબાર, તો આપણે કેવી એટલે કથામાં કઈક ડ્રામા રાખ્યો લાગે છે. એટલે ઓળખો લ્યો ભગવાનને. ભગવાન હજાર વખત મારીને તમારી હામે આવીને વયા જાય ભક્તો, ખબર ન પડે આ ભગવાન છે. દુર્યોધનની સામે કેટલા વર્ષ રહ્યા તોય ખબર ન પડી કે આ ભગવાન છે, એમ જ માનતો તો આપણો હગો છે. નથી સમજવા વાળા લોકો, કૃષ્ણ આવે છે છતાંય ઓળખી નથી શકતા. કુંતીને ખબર હતી આ ભગવાન છે, વિદુરજીને ખબર હતી આ ભગવાન છે, હે ને, બાકી બધા એમ જ માનતા હતા. આની પાસે છે ને રાજનીતિ બહુ હારી છે, એટલે આ ગમે ત્યારે જીતી જાય. કોઈની બુદ્ધિ નહોતી આલી આ ભગવાન છે. કૃષ્ણ હતા છતાં દ્વાપરમાં ન ઓળખી લે કે આ કળિયુગની અંદર લોકો કઈ રીતે ભગવાનને ઓળખે. એટલા માટે શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર કહે છે કે કળિયુગની અંદર ભગવાનના દર્શન કાનથી થાય છે, આંખ્યુંથી નહીં. અને જે વ્યક્તિ આંખથી જોવાનો પ્રયાસ કરે છે એ વાસ્તવમાં મૂઢ છે. કારણ કે આંખથી ભગવાન નથી દેખાતા, ભગવાનનું દર્શન એની કથાઓ એના કીર્તન દ્વારા કાનથી થાય છે. એ કાન દ્વારા જયારે એની કથાને સાંભળો, એનું કીર્તન સાંભળો, અને કથામાં જે ભગવાનના રૂપનું વર્ણન આવે એ રૂપનું વર્ણન જયારે સાંભળો કે ભગવાન કેવા છે, શ્યામ રંગ છે, શરીર ઉપર ભૃગુનું ચિહ્ન છે ચરણનું, એક બાજુ શ્રીવત્સ એક ગોલ્ડન રોમાવલી છે ભગવાનના શરીર ઉપર, ગળામાં કૌસ્તુભ મણિ છે, પિતાંબર છે, અને એના દસેય નખમાંથી ચંદ્રમાંથી જેમ નીકળતો હોય એમ શ્વેત પ્રકાશ નીકળે છે. આવું સાંભળ્યું હોય તો ખબર પડે કે નાના આના નખમાંથી પ્રકાશ નીકળે છે, નહીં આ ભગવાન છે. એમ, અને નહીતર સંસારમાં કોઈ પણ આવીને પટાવી જાય, હાલ ને ભાઈ હું જેને માનું છું ને તો બહુ સારા ભગવાન છે, કાલે ન્યા દોડવા માંડશો. બીજા દિવસે ન્યા ભગવાન ક્યાંય ગોતવાની જરૂર નથી. ભાગવતને કાનના માધ્યમથી હૃદયમાં લઈ જાઓ, ભગવાનનું સ્વરૂપ તમારી અંદર પ્રકટ થઈ જાય છે. કોઈ લોકો કહેશે કે આનું કોઈ પ્રમાણ? ધ્રુવ જયારે તપસ્યા કરવા માટે નીકળ્યા તો એને કઈ ભગવાનને જોયા નહોતા. કોઈ વર્ણન નથી કે ધ્રુવે ક્યારેય ભગવાનનું દર્શન કર્યું હોય. નારદ મુનિએ ખાલી એને સંભળાવ્યું હતું કે ધ્રુવ ભગવાનનો શ્યામ રંગ છે, ગળામાં કૌસ્તુભ મણિ છે, માથે મોરપી છે, મુકુટ છે, કાનમાં કુંડળ છે મકરાકૃત. એ નારદ મુનિ પાસેથી ભગવાનના વર્ણનને સાંભળી અને એવા જ સ્વરૂપનું ધ્યાન ધ્રુવે કર્યું અને 6 મહિનામાં ભગવાન એની સામે પ્રકટ થઈ ગયા હતા. આપણે કરવું નથી કાંઈ અને બસ વાતો કરવી છે, અમને દેખાડો બસ. જો ભગવાનને જોવા છે તો કાલે સવારે 4 વાગે જાગી અને 16 માળા કરવાનો પ્રારંભ કરો, અને ભગવાન ન દેખાય તો મને મળજો પછી. આપણે કરવું નથી, શાસ્ત્ર જે કહી રહ્યું છે એ કરતા નથી. અને ડિમાન્ડ ભગવાનને દેખાડો, એવી રીતે ભગવાન ન દેખાય ભક્તો. ભગવાન કીર્તનથી પ્રકટ થાય છે. જુઓ, જયારે જયારે દેવતાઓ સ્તુતિ કરે છે ભગવાનને કીર્તન દ્વારા, અને કીર્તનથી ભગવાનનું પ્રાગટ્ય થાય છે. એટલા માટે આવો આપણે ભગવાનને પ્રકટ કરાવીએ હૃદયમાં હરિનામ સંકીર્તનથી.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
ગાઓ શરમ રાખ્યા વગર, કારણ કે ગાવા જેવું આ જ છે. અને બીજું જો ગાયું તો ક્યાં કામ છે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
Krishna Hare Krishna 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 Hare Hare, Hare Rama Hare Rama 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 Hare Hare.
Hare Krishna Hare Krishna 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 Hare
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
Krishna Hare Krishna 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 Hare Hare, Hare Rama Hare Rama 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 Hare Hare.
Hare Krishna Hare Krishna Krishna Krishna
Krishna Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama 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 Hare Hare.
Hare Krishna Hare Krishna 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 Hare Hare, Hare Rama Hare Rama Rama
Hare Krishna Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Rama.
આપણાને છૂટી છે આ બાજુ વાળા ની છે.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama,
Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ કૃષ્ણ कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे हरे
राधे
हरे राम 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 हरे
बोलो हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे
संकीर्तन के शील प्रभुपाद के पोतपोतानु स्थान ग्रहण करी लो वातो नज करवानी हरे कृष्णा 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 हरे 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 राम
राम राम हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे नावी रीते देवताओए अने लोकपालोए हरिनाम संकीर्तन प्रारंभ कर्यो पण कीर्तन करता करता एक वात याद आवी के भगवान तमे कीधु के मने बधी वात खबर छे पण एक प्रॉब्लम छे शू प्रॉब्लम छे तो कहे छे यदा देवेषु वेदेषु गोषु विप्रेषु साधुषु धर्मे मयि च विद्वेष सवा आशु विनश्यति તમે કીધું મને ખબર છે આનો નાશ થશે પણ ક્યારે ટાઈમ તમે આપવાનું ભૂલી ગયા છો તો કે એક કામ કરો પાકો સમય આપો કે આ હિરણ્યકશિપુ ક્યારે મરશે ત્યારે એ આકાશવાણીના રૂપમાં ભગવાને એક બહુ સુંદર શ્લોક કહે છે
નિર્વૈરાય પ્રશાંતાય स्वसुताय महात्मने प्रहलादाय यदा द्रुह्ये हनिष्ये पिवरे अर्जितम।
भगवान कहे एना मरवानो पाक्को समय ही छे, कहे निर्वेराय प्रशांताय स्वसुताय महात्मने, जारे ही पोताना निर्वेर, निर्वेर अर्थात संसार ना कोई जीव साथे जेने कोई वेर नथी, स्वसुताय पोताना ज पुत्र महात्मने, जे महात्मा छे प्रशांताय, जे मन बुद्धि थी इंद्रियो थी शांत छे, एवा पुत्र कहे प्रहलादाय यदा द्रुहेत, ई प्रहलाद ने जारे सतावशे, भगवान कहे ईज दिवसे हूं एनी हत्या करीश, एनो वध करीश। भगवान ने पाको समय आप्यो कि प्रहलाद ने जारे सतावशे त्यारे एनो वध थशे। तो नारद मुनि कहे छे कि आवी रीते भगवान ने देवताओं ने समय आप्यो अने एमने कीधु કે તમે મારી ઉપર વિશ્વાસ રાખજો, નિશ્ચિત હું હિરણ્યકશિપુને મારીશ। ભગવાનનું વચન છે ગીતામાં કે આ સંસારની રક્ષા હું કરું છું અને ભવિષ્યમાં હું જ કરતો રહીશ, પણ ભગવાનની વાત ઉપર આપણને વિશ્વાસ નથી। આ સંસારના એક બસ ડ્રાઈવર ઉપર આપણને વિશ્વાસ છે કે એ બસનો ડ્રાઈવર રાત્રે અહીંયાથી સુરતથી બેઠા હોય અને સવારમાં આપણને સૌરાષ્ટ્રમાં ઉતારશે, એક વિશ્વાસ છે એ બસ ડ્રાઈવર પ્રતિ કે નહીં આ ભટકાડશે નહીં, હે ને, આપણને ઠીક ઠીક પહોંચાડશે। કોઈ વાળંદની દુકાનમાં ગયા હો વાળ કપાવવા કે શેવિંગ કરાવવા, તો એ વાળંદ ઉપર વિશ્વાસ છે કે આ મારું ગળું નહીં કાપે, હે ને, એના હાથમાં તો અસ્ત્રો હોય છે પણ ત્યાં વિશ્વાસ છે આ ગળું નહીં કાપે। ચૂંટણીમાં જયારે વોટ આપવાનો હોય એ નેતા ઉપર વિશ્વાસ છે કે નહીં આ રોડ બનાવશે, ખબર છે કે દેશ આઝાદ થયો ત્યાર પછી એકય નેતા એ બોલ્યો એ કર્યો નથી, પણ તોય એ નહીં આ કરશે, હે ને, જૂઠા નેતાઓ ઉપર વિશ્વાસ છે। એક થી એક વસ્તુ જુઓ સંસારમાં વિશ્વાસના આધારે ચાલી રહી છે, આખા જગત ઉપર વિશ્વાસ, કેવલ ભગવાનને છોડીને ભગવાન ઉપર વિશ્વાસ નથી, બાકી બધા ઉપર છે કે આ મારું ઠીક કરશે। પણ વાસ્તવમાં વિશ્વાસ આ સંસારમાં જો કરવો હોય ને ત્રણ વ્યક્તિ ઉપર કરવો જોઈએ। એક છે ગુરુ, જે સાચા ગુરુ હોય, વૈષ્ણવ હોય, પરંપરાઓથી શિક્ષા પ્રાપ્ત કરેલી હોય, એવા સાચા ગુરુ ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ કે નહીં ગુરુ જે કહે છે એ વાસ્તવમાં સત્ય કહી રહ્યા છે। બીજો વિશ્વાસ મૂકવો જોઈએ ભગવદ્ ગીતા ઉપર, જે સાક્ષાત ભગવાનના મુખેથી નીકળેલી વાણી છે, જેને હિન્દુની વાત છોડી દો, મુસલમાન ક્રિશ્ચિયન આ વિશ્વનો કોઈ પણ વ્યક્તિ સન્માનથી જે ગ્રંથનું વાંચન કરે છે એ ભગવદ્ ગીતાની ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ। અને ત્રીજો વિશ્વાસ મૂકવો જોઈએ ભાગવત ઉપર, એ સિદ્ધાંતના રૂપમાં રહેલી ગીતાને વિસ્તારથી જો સમજવી હોય તો એને ભાગવતનું અધ્યયન, ભાગવતની શરણમાં જવું જોઈએ। અને ભક્તો, ભાગવત તો એક એવો ગ્રંથ છે કે કોઈ વ્યક્તિ ભાગવતની શરણમાં આવે અને એ ભાગવત એને ભક્તિ પ્રદાન કરી દે છે। વિશ્વાસ આની ઉપર કરવો જોઈએ। પણ તમને સત્ય હકીકત કહું કે સાંભળેલી કથાઓ ઉપર આપણે વિશ્વાસ કરતા, એવી જ ભાગવતમાં લખ્યું છે ભગવાન થોડી આવતા છે, આ આપણો વિશ્વાસ છે। એક વખત એ ભાગવતની કથાઓ ઉપર વિશ્વાસ કરી જવો ભક્તો, જીવનમાં ક્યારેય રોવાનો વારો નહીં આવે। અને વિશ્વાસ કર્યો, મહેતા નરસિંહે વિશ્વાસ કર્યો કે ભાગવતમાં ભગવાન જે રીતે રક્ષા કરે છે વાસ્તવમાં એ જ રીતે એ ભગવાન આજે રક્ષા કરે છે, મારવાડમાં મીરાબાઈએ વિશ્વાસ કર્યો છે, રાજાના પરિવારમાં જન્મ છતાં હરિનામ સંકીર્તન કરવા માટે વૃંદાવન, ક્યારેક દ્વારકા, મીરાબાઈએ વિશ્વાસ કર્યો કે નહીં ભાગવત કહે છે ભગવાન રક્ષા કરે છે તો નિશ્ચિત રક્ષા કરે છે। મહારાષ્ટ્રમાં જાઉં સંત તુકારામ, એણે વિશ્વાસ કર્યો કે નહીં ભાગવત બોલે છે એટલા માટે સત્ય છે, રક્ષા ભગવાન કરે છે। જેણે જેણે વિશ્વાસ મૂક્યો છે ભક્તો, એ સંસારથી તરી ગયા। અને જે લોકો હજી પોતાની બુદ્ધિ વાપરે છે, પોતાના વહીવટમાં પડ્યા છે કે ના ના હું સંભાળી લઈશ, એ હજી પોતાને જ સંભાળે છે, વિશ્વાસ, ગીતા, ભાગવત અને ગુરુ ત્રણેય ગ છે. આની આ ભાગવત આગળ એ શ્રીમદ લાગે છે. તો ગીતા, ભાગવત અને ગુરુ ઉપર વિશ્વાસ કરવો જોઈએ. કેવી રીતે? જેમ એક પિતાની વાત માની લે છે એક કન્યા, હવે અત્યારે તો એવું નથી રહ્યું, પણ હું મારી વાત કરું તો મારી એક પેઢી પહેલા કે બે પેઢી પહેલા નિયમ એવો હતો કે કોઈ પિતા બહાર ગામ ગયો હોય અને પોતાની એક કન્યા હોય ઘરે, ને બહાર ગામ જાય, ઘર સારું લાગે, છોકરો સારો લાગે, તો નક્કી કરી નાખે કે તમારા દીકરા સાથે મારી દીકરીનો સંબંધ પાકો. આજથી છોકરો અને છોકરી એકબીજાને જોતા નથી, જોયા ન હોય. અને એ પિતા જ્યારે ઘરે આવી એની પુત્રીને એમ કે મેં તારા માટે એક પતિની શોધ કરી છે, તારા માટે એક મૂર્તિયો ગોતી લીધો છે, ત્યારે એ કન્યા જે હતી, એ દીકરી જે હતી, એ એને સ્વીકાર કરી લેતી કે નહીં, મારા પિતાએ જે મારા માટે જોયું છે એ વાસ્તવમાં સારું જ હોય, હે ને, એમાં એમાં કાંઈ વાંધો ન હોય. અને એ માતા પિતાના જોયેલા સંબંધો એક છૂટાછેડાનો કેસ નહીં. હે, અને આજે છોકરાને હામહામી કરો, બેયના બાપાને હામહામી કરો, બેયની મમ્મીને હામહામી કરો, કાકાઓને, દાદાઓને, આખા પરિવારને, તોય છેલ્લે નહીં ફાવે. હવે તો જોવા હું કામ જાઉં છો ભાઈ, નહીં ફાવે. કારણ કે પેલા કન્યાને વિશ્વાસ હતો પિતાની ઉપર કે મારા પિતા મારા માટે જે છોકરો પસંદ કરીને આવ્યા છે એ નિશ્ચિત મારી યોગ્ય જ હોય, અને તો જ મારા પિતાએ હા પાડી હોય. એ કન્યાને એના પિતા ઉપર વિશ્વાસ રહેતો. એમ આ શાસ્ત્ર જે છે, આ ભાગવત જે છે, એ વાસ્તવમાં આપણા માટે માતા પિતા સમાન છે. ભાગવત કહે છે ભગવાન દેખાશે એક દિવસ, હે ને. હવે માની લ્યો કે એ કન્યા જે છે એ મનમાં વિચાર કરે કે નહીં, મેં છોકરાને નથી જોયો, હું પેલા જોઈ લઉં પછી લગ્ન કરીશ. હે ને, જેમ આજના લોકો કહે છે હું પેલા ભગવાનને જોઈ લઉં પછી ભક્તિ કરીશ, અને આ પછી વાળું જે છે ને એમાં જ ગડબડ છે. સમજાય? બાકી કન્યાને પિતા ઉપર વિશ્વાસ છે કે જો હું ધૈર્ય રાખીશ, મારા પિતાના વચન ઉપર વિશ્વાસ રાખીશ, તો એક દિવસ તો મારે છોકરાનું મોઢું જોવાનું છે. અને માની લો એ કન્યાને એની પિતાના વાત ઉપર વિશ્વાસ ન હોય તો એ કન્યા કરે શું? હું ગામમાં બધા છોકરાઓને જઈને પૂછે, આર યુ માય હસબન્ડ, હે, શું તમે મારા ઘરવાળા છો? અને માની લો કદાચ ગામમાં પૂછવા નીકળે તે, તો શું એને એને એના પિતાએ જે છોકરો પસંદ કર્યો છે એ છોકરો એને મળશે? એમ મારીને તમારી હાલત કાંઈક એવી છે ભક્તો કે ગીતા અને ભાગવતનો આશ્રય લીધા વગર આ સંસારમાં ભગવાનને શોધવા નીકળ્યા છે. અહીંયા મળશે, ઓલાપણે મળશે, ઓલાપણે મળશે. અરે, એનું એડ્રેસ ભાગવત આપે છે. જોઈએ કન્યા એના પિતાને પૂછી લે કે પિતાજી એનું ગામ કયું છે, એનું ઘર કયું છે, તો એ પાક્કા જ એડ્રેસ ઉપર જાય. એમ એક વખત જો ગીતા અને ભાગવતને ખોલીને જોઈ લો ને, તો ભક્તો એડ્રેસ ક્યારેય ખોટું ન પડે. હે, આ ભગવાન મળે જો મેળવતા આવડતું હોય તો. હે, આ શાસ્ત્ર જે છે એ માતાનું કાર્ય કરે છે ભક્તો. પણ આજે આ મોર્ડન સાયન્સ, વિજ્ઞાન, હે ને, શાસ્ત્રને માનવાની ના પાડે છે. શાસ્ત્રને માનવાની જરૂર નથી. કેમ? કારણ કે આ તો ઓલા ઋષિ મુનિઓ નવરા હતા, પેલા કામ ધંધો હતો નહીં, જંગલમાં બેઠા બેઠા લખે જ રાખ્યું. આ શાસ્ત્ર શું કોરા ચોપડા છે? અરે, આ શાસ્ત્ર જ આપણી માતા છે. આ જ સાચો રસ્તો બતાવે કે સંસારમાં ભગવાન કોણ છે, જીવ કોને કહેવાય, પ્રકૃતિ શું છે, કાળ કોને કહેવાય, કર્મનો શું સિદ્ધાંત. ભગવદ્ ગીતા ખોલો ત્યારે આ તત્વ સમજાય, બાકી એકબીજાના મોઢે પૂછતા રહ્યો આમાં કાંઈ ખબર ન પડે. એને શાસ્ત્ર જોવાની જરૂર છે. અને અમુક લોકો તો એટલા શાસ્ત્રમાં ગોટા વાળે છે, એની વાત જવા દો. કાલની જ એક વાત કરું તમને, કથા પૂરી થઈને હું ઘરે ગયો. ઘરે ગયો તો અમારે એક ભક્ત છે સુધીર પ્રભુ, એને એમના વાઈફ બે આવ્યા મારા ઘરે, અને એમણે મને કીધું કે આપણે ઘડીક બેસવું છે, તમે ગયા. તો એમણે એક બહુ સુંદર વાત કીધી, એ કે પ્રભુજી એક માતાજી આજ મને પ્રીચિંગ કરવા આવ્યા હતા ઘરે, એટલે હતા બીજા કોઈ સંપ્રદાયથી. તો એમણે એવું પ્રીચિંગ કર્યું કે અમારા ગુરુજી જે કહે છે એ તમારે માનવાનું, એ તમારે સાંભળવાનું, અને તો તમને ખબર પડશે કે સંસારમાં સત્ય શું છે. તમારા માતાજીએ કીધું કે ભાઈ અમે તો જો શાસ્ત્રમાં પ્રમાણ હોય એટલું માનવી, બીજું એમ નથી માનતા.
એટલે માતાજી કીધું વેદમાં લખ્યું હોય પુરાણમાં લખ્યું હોય તો એ બેન કે પુરાણ એટલે શું એ ખબર તમને? માતાજી કે ના મને નથી ખબર, તમે બતાવો પુરાણ કોને કહેવાય? તો કે વેદમાં જે ખાડા પડ્યા એ ખાડાને પૂરવા માટે જે કઈ બનાવ્યું એનું નામ છે પુરાણ. આવી તો શાસ્ત્રની વ્યાખ્યાઓ, એવી કોઈ ખાડો છે એમાં ધૂળ નાખો ને એનું પુરાણ થાય? એ કે વેદમાં ખાડા પડ્યા, એ વેદના ખાડાને પૂરવાનું કામ કર્યું એ પુરાણ, એટલે એનું નામ પુરાણ પડ્યું. આવું થર્ડ ક્લાસ જ્ઞાન જે સંસારમાં આપી રહ્યા છે ભક્ત. અને પાછો આધાર ભગવદ્ ગીતાનો, શ્લોક ગીતાના. અને વાત તો કે અમારે ગુરુજી આમ કહે છે, પણ તમારે ગુરુજી આવા નવા ખાડા પુરાવે તો અમારે શું કરવું? પુરાણ એ છે જે વેદવ્યાસ મહારાજે રચના કરી છે, અને કોઈ પુરાણ ખોટું નથી ભક્તો. તમને જો કોઈ અવળી પટ્ટી ભણાવતા હોય કે આ શાસ્ત્રો ખોટા પુરાણ, કોઈ શાસ્ત્ર કે કોઈ પુરાણ ખોટું નથી જે વેદવ્યાસ મહારાજે લખ્યું છે, કારણ કે એ ભગવાનનો શક્તિવેશ અવતાર છે. અને ભગવાન ક્યારેય ભૂલ નથી કરતા, આ યાદ રાખજો. ભૂલ માત્ર જીવ કરે છે, ભગવાનમાં કોઈ ભૂલ નથી. અને એક વ્યાખ્યા તમને એ આપી દઉં, શાસ્ત્ર કોને કહેવાય? જે વસ્તુ વેદવ્યાસ મહારાજે લખી છે એ જ શાસ્ત્રને લાયક છે, એને જ શાસ્ત્ર કહેવાય. અને બાકી કોઈ તમને જો ઊંધી પટ્ટી ભણાવતા હોય તેને કહેવાનું આ અમારે નહીં હાલે, પ્રભુપાદજી ના પાડી. વેદવ્યાસ મહારાજે જે લખ્યું છે એનાથી એક શબ્દ વિરુદ્ધ પ્રભુપાદજી કે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘમાં નહીં ચાલે. અને એટલા માટે આ સંઘ આજે અડીખમ ઉભો છે. આ સંસ્થા સનાતન ધર્મનો પ્રચાર કરી રહી છે, એનું કારણ શું છે? કારણ કે શાસ્ત્રનો આધાર છે. કોઈ વ્યક્તિ, કોઈ ગુરુ એમ નથી કહેતા કે મારું આવું કહેવું છે કે હું માનું છું. ઇસ્કોનનો કોઈ પણ વ્યક્તિ જયારે બોલતો હોય ત્યારે તરત પ્રમાણ આપે, પદ્મ પુરાણમાં લખ્યું છે. હું તમને વારી ઘડીએ કહું છું, નારદજી બોલ્યા, પરીક્ષિત મહારાજ બોલ્યા, સુખદેવજી બોલ્યા, એ એટલે બોલું છું કે તમને ખબર પડે કે આ વાત ભાગવતની થઈ રહી છે, હું મારા ઘરનું તમને નથી આપતો. આ પરંપરા છે ભક્તો, અને પરંપરાથી જે જ્ઞાન આવે ને એ જ સત્ય હોય. એટલે પરંપરાને ઓળખો, ગુરુઓને ઓળખતા શીખો. બસ કોક દેખાડે કંઈક લાભ, કંઈક ચમત્કારને સીધું દોડવાનો મંડવું જોઈએ, કારણ કે ભક્તિ જે છે એ ચમત્કારની વસ્તુ નથી, સાક્ષાત્કારની વસ્તુ છે. ભક્તિ માર્ગમાં ચમત્કાર નહીં હોય ક્યારેય. જેમ ગામમાં લોકો હાથમાંથી સોનું કાઢે ને હાથમાંથી રાખ કાઢે ને કંઈક વાના કરે છે, આ ભક્તિ માર્ગમાં નથી. કારણ કે ભક્તિ માર્ગ એ તો ભગવાનનો સાક્ષાત્કાર છે, ચમત્કાર નથી ભક્તો. અને ચમત્કાર જાજો દિવસ હાલે નહીં, એટલા માટે થોડી ભગવાને બુદ્ધિ આપી છે એનો ઉપયોગ કરો. અને વિચાર કરો, મારે ક્યાં જવું જોઈએ, મારે શું કરવું જોઈએ, મારે શું વાંચવું જોઈએ, આ આપણે વિચાર કરવો પડશે. પ્રભુપાદજી એક ઉદાહરણ આપતા કે માની લો કોઈ વ્યક્તિ આવીને તમને કહી દે કૃષ્ણ ભગવાન છે અને તમે માની લો નહીં, એ વ્યક્તિ પાસે પ્રમાણ માગો કેમ કૃષ્ણ જ ભગવાન છે, વેદો અને ઉપનિષદો કહે છે એટલે એ ભગવાન છે. અને માનો આપણને કોઈ કહેતું હોય કે નહીં કૃષ્ણ પૂર્ણ ભગવાન નથી, અમે જેને કહેવી એ પૂર્ણ છે, બતાવો એનું પ્રમાણ. અને જો એ પૂર્ણ હોત તો સાત દિવસમાં મરવાવાળા વ્યક્તિની સામે આ સુખદેવ ગોસ્વામી કૃષ્ણની કથા શું કામ કરે? તમે જેને પૂર્ણ માનો છો એની ન કરે? થોડીક બુદ્ધિ જો આ કથાઓમાં લગાવો ને, આ કથા ખાલી વાર્તા નથી ભક્તો, થોડુંક આને સમજવાનો પ્રયાસ કરો, જીવનના તમારા બધા પ્રશ્નોના ઉકેલ તમને આ ભાગવતમાંથી મળી જશે. બધું છે આમાં, પણ સમજવાનો પ્રયાસ કરો આ વાતને. કૃષ્ણ ભગવાન છે. અને પ્રભુપાદજીએ કીધું કોઈ પણ વાત આપણને કોઈ ઊંધી પટ્ટી ભણાવતા હોય એમનામ સીધી માની ન લેવી જોઈએ, એનું પ્રમાણ માગો. ક્યાં લખ્યું છે? ગીતા બોલે છે, ભાગવતમાં છે, વેદોમાં છે, ઉપનિષદોમાં, પુરાણોમાં ક્યાં લખ્યું છે બતાવો? અને જો એ પુરાણોમાં, વેદોમાં, ઉપનિષદોમાં હોય તો કોઈને પૂછ્યા વગર એ વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ. અને જો એ વેદમાં, પુરાણોમાં, ગીતા કે ભાગવતમાં નથી તો એને માનવાની જરૂર નથી, એ પાખંડ છે. પ્રભુપાદજી કહે છે કે આપણને જો સોનાની ઓળખ ન હોય, ગોલ્ડ, સોનાના ગુણધર્મ આપણે ન જાણતા હોય, અને તમે રસ્તામાં નીકળો ખીચામાં પૈસા નાખીને સોનીની દુકાને સોનું લેવા, અને રસ્તામાં કોઈ મળીને કે ભાઈ ક્યાં જાવ છો, તમે કહો અમારે સોનું ખરીદવું છે. બાબુ છે, અચ્છા સોનું લેવું છે, તો મારી પાસે છે સોનું, દુકાનમાં અત્યારે 25,000 નો ભાવ છે, હું તમને 15,000 માં આપીશ. તો આને એમ થાય કે નહીં આની પાસેથી લેવું જોઈએ ને, 15,000 આપે છે તો. અને એ વ્યક્તિ 15,000 જયારે એ સોનું ખરીદે, લાવીને તિજોરીમાં બંધ કરીને મૂકી દે, સમય વીતતો જાય, મૃત્યુ સમય નજીક આવે ને ત્યારે છોકરાઓને બોલાવે કે મેં સોનું લીધું તું, તિજોરીમાં પડ્યું છે, કાઢો, હવે મારે જવાનો સમય છે, હું તમને વેચી દઉં. અને એ સોનું જયારે કાઢે અને છોકરાઓ કે બાપા આ તો પિત્તળ છે, હે, વિચાર કરો એ વ્યક્તિના હૃદય ઉપર શું એની 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 હાલત શું થતી હશે જયારે એ સાંભળે કે જીવનભર જેને સોનું સમજીને સાચવી રાખ્યું અંતે એ પિત્તળ નીકળ્યું. એમ આપણને જો કોઈ ઊંધી પટ્ટી ભણાવી ગયું અને આજીવન આપણે માનતા રહ્યા કે નહીં હું તો ભગવાનની ભક્તિ કરું છું, અને મૃત્યુ સમયે ખબર પડે કે હું જેને ભગવાન માનતો હતો એનું તો આ સંસારમાં કોઈ અસ્તિત્વ જ નથી, અને તેથી તમારી શું હાલત થશે ભક્તો. એટલે પિત્તળના ભાવમાં, એટલે સોનાના ભાવમાં કોઈ પિત્તળ ભટકાડી ન જાય આનું ધ્યાન રાખવાનું છે. બુદ્ધિ અહીંયા દોડાવવાની છે, ગામને છેતરવામાં નહીં, આમાં લગાડો બુદ્ધિ. અને ત્યારે સમજાશે કે વાસ્તવિક પરમાત્મા તત્વ શું છે. ખેર ભગવાનને સમજાવવા જો રહીશ તો પ્રહલાદ મહારાજ રહી જશે. અને જો હવે વાસ્તવિકતા છે જ છે ભક્તો, શું કરીએ, કથા એ જ એની જ ગતિમાં આગળ વધી રહી છે. પણ છતાં આવી રીતે અહીંયા સુધીનો જે પ્રસંગ છે ભાગવતમાં, એમાં હિરણ્યકશિપુની દૂષિત વાસનાઓનું વર્ણન થયું છે. અને હવે હવે પ્રહલાદ મહારાજની શુભ વાસનાઓનું વર્ણન શ્રી સુખદેવ ગોસ્વામી કરી રહ્યા છે. એ કહે છે કે હિરણ્યકશિપુને 4 પુત્ર હતા, પરમ અદભુત. અને એ ચારેય કેવા હતા તો કહે છે અલૌકિક, એવા દિવ્ય પુત્રો હતા ચારે. અને એ ચારેયમાં તે જે પ્રહલાદ મહારાજ હતા એ સૌથી નાના હતા, પણ બધા કરતા શ્રેષ્ઠ હતા. શ્રેષ્ઠ શું કામ હતા? પિતાના કારણે નહીં, ઘણા પુત્રો સંસારમાં બાપના નામે ઓળખાતા હોય, હે ને. માનો આજે ઓલા મુકેશ કે અનિલ અંબાણી નીકળે શું કે આ ધીરુભાઈ છોકરા, કે ને, બાપાના નામે એની ઓળખ છે, એનું પોતાના કોઈ ગુણ નથી, હે ને. એમ પ્રહલાદ મહારાજમાં એના પિતાનો કોઈ ગુણ નહોતો, એ પોતાના ગુણોના કારણે બધા કરતા શ્રેષ્ઠ હતા, હે ને, ખુદના ગુણ. અને પિતાના ગુણથી ક્યારેય કોઈ વ્યક્તિ મહાન ન થઈ શકે. માની લો અગસ્ત્યજીનું નામ તમે સાંભળ્યું છે, એ અગસ્ત્ય ઋષિનું એક નામ છે કુંભજ ઋષિ. કુંભજ એટલે નામ પડ્યું કારણ કે એનો જન્મ એક કુંભ, એક ઘડામાંથી થયો હતો. હવે અગસ્ત્યજીના ગુણ જોવો અને ઘડાના ગુણ જોવો. એ અગસ્ત્યજી જે સમુદ્રનું એક બિંદુ બનાવી નાખો સમુદ્ર પી ગયા હતા, હવે ઘડામાં કેટલું પાણી હમાય, એ એના બાપા છે ઘડો. હે, પિતાના ગુણથી ક્યારેય પુત્રને ગર્વ ન કરવો જોઈએ. હંમેશા એક પુત્રને એ ધ્યાન રાખવું જોઈએ કે હું મારા પિતાના ગુણને કેમ વધારું. પણ અમુક તો એને છે ને આપણી શુદ્ધ ભાષામાં કહેવાય તો બીપીએલ કહેવાય, બાપના પૈસે લીલા લહેર. તો કહેવાનું તાત્પર્ય છે કે એ ગુણમાં બીપીએલ ન થવું જોઈએ, એ પોતાના ગુણની વૃદ્ધિ કરવી જોઈએ. અને પુત્ર જયારે ગુણવાન થાય ને તો પિતાનો યશ એમનામ વધે, પિતા મહાન થઈ જાય. એટલા માટે એક પુત્રનું કર્તવ્ય છે કે પોતાના પિતા કરતાય મહાન બનવું, પિતા કરતાય વધારે મહાન થવું. અને પ્રહલાદ મહારાજમાં તો એ ગુણ હતા, પણ કે છે બધા ગુણમાં સૌથી શ્રેષ્ઠ ગુણ જે હતો એ ગુણના કારણે પ્રહલાદમાં બીજા ગુણ હતા. કયો ગુણ હતો? તો કે છે યસ્યાસ્તિ ભક્તિર ભગવદ અકિંચના સર્વે ગુણેસ્તત્ર સમાસતે સુરા. એને ભગવાનમાં અવિચળ નિષ્ઠામય ભક્તિ હતી. અને પ્રભુપાદજી લખે છે કે જે લોકો અવિચળ ભાવથી નિષ્ઠાથી ભગવાનની ભક્તિ કરે એનામાં દેવતાઓના બધા ગુણ આપોઆપ આવી જાય. એ ભલે મનુષ્ય હોય, પૃથ્વી ઉપર રહેતો હોય, પણ એનું તેજ સ્વર્ગમાં રહેવાવાળા દેવતાઓ જેવું હોય, દેવતાઓની સમાન તેજસ્વી હોય છે. અને એનાથી ઊંધું તમે જોવો ભગવાનનો ભક્ત ન હોય એ ઓલા ઉડી ગયેલા બલ્બ જેવો લાગે, એમ લાઇટ જયારે વહી જાય, ઓલું તમે બલ્બ જોયો છે ને, એમાં સ્પ્રિંગ હોય, એ સ્પ્રિંગ તૂટી જાય પછી એને ગમે એટલો કરંટ આપો એ પ્રકાશિત થાય. એમ તો જે ભગવાનની ભક્તિ નથી કરતા એ ઉડી ગયેલા ગોળા જેવા છે, એમ ભજન નથી કરતા. આ સુખદેવજી કહેશો, ધ્યાન રાખજો, નગર તમે બધા કથા સાંભળીને કહેશો કે આ બોલે સારું પણ છે ને તો કઠિન પડે છે. યા કઠિન શબ્દો જે આવે છે એ બધા સુખદેવ ગોસ્વામીના છે, મારો એક કઈ નથી, એટલે મારી ઉપર કોઈ આંગળી ન ઉઠાવતો. આ હું ક્યારેક કહું મૂર્ખાવો કે મૂઢ, એ બધું આ સંસ્કૃતમાં છે. તમારે ટ્રાય કરવી હોય ઘરે જઈને ભાગવત વાંચજો, એને પછી મારી ઉપર નહીં. ભાઈ ઘણા ને એમ થાય કે આવડા બહુ કડક છે, ન્યા ન જવાય. તો હું તમને કહું છું આમાં મારું કઈ નથી, આ બોલી રહ્યા છે નારદજી, યુધિષ્ઠિર મહારાજ, સુખદેવ ગોસ્વામી, અહીં એનું છે. પ્રભુપાદજી કહે છે કે વાસ્તવમાં જીવનમાં બધા ગુણ હોય, સારું ભણેલો હોય, સારા પૈસા હોય, એની કોઈ મહત્તા નથી ભક્તો. કારણ કે આજનો MBBS કે MD થયેલો ડોક્ટર, એનું જયારે મૃત્યુ થાય અને બીજો જન્મ થાય, એ ફરીથી સિનિયર KG જઈને A4 Apple કરવું જ પડે ભક્તો. એમાં ન હાલે, એને બાળમંદિર. એ એમ નો કે ના લે, હું તો આગલા જન્મમાં ભણ્યો નતો, ડોક્ટર થઈ ગયો, તો હવે જા પાછો બાળમંદિર. કારણ કે જ્યાં સુધી ભક્તિ નહીં કરે ત્યાં સુધી બાળ મંદિરે જવું જ રહ્યું. હે ને, આપણે ગયા હશું ને બધા, ભક્તિ નહીં કરો તો બાળ મંદિરે ફરી ફરીને જવું પડશે એમ. પણ જેનામાં દૈવી ગુણ છે એ ફરીને સંસારમાં ક્યારેય આવતો નથી. એટલે જે ભણેલા હોય, જેની પાસે બહુ ધન હોય, એણે બહુ હવામાં ન રહેવું જોઈએ કે આપણી પાસે છે. કારણ કે જ્યારે આ શરીર છૂટશે અને બીજા જન્મે ફરીથી એ વિદ્યાને એ ધનને પ્રાપ્ત કરવા માટે રાત દિવસ મહેનત કરવી પડશે. અને ભક્તોનું શું થાય જાણો છો? આવો સિક્રેટ અત્યારે ખોલી દઉં તમને. ગીતામાં અર્જુને ભગવાનને પૂછ્યું એ કે આ તમારી ભક્તિ અમે ચાલુ કરવી, પણ માનો ભક્તિ પૂરી ન થાય અને અધવચ્ચે વયા ગયા તો? ભગવાન કે કાંઈ વાંધો નહીં, અધવચ્ચે વયો ગયો તો નમે ભક્તિ પ્રણશ્યતિ, મારી ભક્તિનો, મારા ભક્તનો ક્યારેય નાશ નથી થતો. તો અર્જુન કે તો એનું શું થાય? કારણ કે પૂરી ન થઈ હોય એટલે ધામમાં તો એન્ટ્રી મળે નહીં, અને અધૂરી હોય તો કે સુચિનામ શ્રીમતામ ગેહે. હે અર્જુન, હું એને એવા પરિવારમાં જન્મ આપું છું સુચિનામ જ્યાં વૈષ્ણવોના સંસ્કાર હોય અને શ્રીમતામ જ્યાં પૈસાય હોય. એને એટલે અર્જુન કે કેમ આવું, ભક્તય હોય ને પૈસાય હોય? તો કે એને એવા પરિવારમાં એટલે મોકલું છું કે ફરીથી એને ધંધે જવાની ચિંતા નહીં, ઓફિસે જવાની ચિંતા નહીં, અને જન્મ નાથી પ્રહલાદની જેમ એક જ કામ કરવાનું. હરે કૃષ્ણા હરે કૃષ્ણા
કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ 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 હરે,
અને સરળતાથી ભક્તિને પાર કરીએ. કે હવે પ્રસંગ આવ્યો છે એટલે હું એક વાત કહી દઉં. ઘણી વાર છે ને લોકો એમ કે આપણે પૈસા વાળા થવું છે, હે ને, બહુ પૈસા કમાવા છે. આપણે એમ કે કેટલા, તો એક 2-5 કરોડ નો બંગલો હોય, ઓડી કાર ઉભી હોય એમાં, હે ને, સુંદર પત્ની હોય, સુંદર છોકરાઓ હોય, આવું એકદમ વેલ સેટ જીવન કરવું છે, હે ને. હવે ઈ વેલ સેટ જીવન કરવા માટે ઈ મહેનત ચાલુ કરે, અને કદાચ થાય જ થાય, અને જાજા તો એમના જ રહી જાય છે. કારણ કે આપણે બધા ભાઈ સૌરાષ્ટ્ર ત્યાં આવ્યા હું કામ, વેલ સેટ થવા હતું, પણ હજી સુધી થયા, અમુક થઈ ગયા, પણ બધા નથી થયા. તો ઘણી વાર લોકો અમને પૂછે એ કે તમારે કેવું સારું, હે, તમારે કાંઈ વાંધો નહીં, બસ ભક્તિ કરવાની, હે ને, ભગવાનનો પ્રસાદ ખાવાનો, કાંઈ ચિંતા નહીં. તો અમે કહેવી તો તમે કરો ને, તમને શું વાંધો છે? હે, તમને જો એવું લાગતું હોય કે અમારું જીવન જલસા વાળું છે તો એ જલસા કરો ને, તમને ના કોને પાડી છે? આપણે કરવા નથી. અને એ વ્યક્તિ ભાઈ પોતાની મહેનતમાં લાગે ને, હું કમાઈ લઈશ, હું કરી લઈશ. પણ ભગવાનના ભક્તોને પૂછો ને, તમને આમ પૈસાવાળા થવાની ઈચ્છા નથી? તો એ કે અમારી ઈચ્છા તો છે પૈસાવાળા થવું છે, પણ એ કેમ થવું ને એ ભક્તો કે અમને ખબર છે. બે રીતે ધન આવે, એક મહેનત કરીને અને એક એમ નામ. એ તે આગળ પ્રવચન છે નારદજીનું, આમાં ધન કઈ રીતે આવે છે. તો આ સંસારમાં લોકો રાત દિવસ મહેનત કરે, પૈસા ભેગા કરે અને પછી મરી જાય. જ્યારે ભક્તો શું કરે, આખું જીવન હરે કૃષ્ણ જપે, પછી મરે, અને પછી ઓઇલો જે રળીને ગયો હોય એના ઘરે જાય અને એના વાપરે. આ પૈસા વાળા આમ થવાય, ને નકરી મહેનત કરે ને હીરા જોઈએ એનો પૈસા આવે. કારણ કે કૃષ્ણ ભક્ત બડો ચતુર, ભક્તો તો બુદ્ધિમાન છે ભાઈ. એ તો વાટ જો, મૂળ એક જન્મ જ અહીં હેરાન થવાનું ને હરે કૃષ્ણ જપવાનું, પછી તો આનંદ જ આનંદ છે. આમ પૈસા બને ભક્તો. ખેર, તો પ્રહલાદ મહારાજ જે છે એના ગુણોનું વર્ણન કરતા નારદજી કહે છે, મહત ઉપાસક, મહાન કે નિમ્ન. પ્રહલાદને કહે છે મહત ઉપાસક, એ મહાન વ્યક્તિ હતા, પણ કોઈ વ્યક્તિ મહાન છે કે નિમ્ન છે એ ખબર ક્યારે પડે? માનો વૈષ્ણવ હોય, તિલક કર્યું હોય, માળા હોય, ધોતી કુર, બધું હરખું દેખાતું હોય, પણ એમાં જાણવું હોય કે આ વ્યક્તિ મહાન છે કે નથી તો એ ખબર કેમ પડે? તો એ ખબર પડે છે કે જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં કેટલો લાગ્યો છે એની ઉપરથી ખબર પડે કે મહાન છે કે નિમ્ન છે, ભગવાનની ભક્તિ કેટલી કરે છે. અને ઉપાસનાના ઘણા અર્થ થાય, પણ પ્રહલાદ મહારાજ માટે એક અર્થ છે કે ઉપ શબ્દનો અર્થ થાય નજીક, અને આસકન એટલે બેસવા વાળો. પ્રહલાદ મહારાજ હંમેશા ભગવાનના ભક્તોની બાજુમાં બેસતા, હંમેશા ભગવાનની નજીક. કોઈ દિવસ આ સંસારના ભોગી વ્યક્તિઓની સંગતિ પ્રહલાદ મહારાજ નહોતા કરતા. જો એના ગુણ બતાવી રહ્યા છે, ભક્તોને શું કરવું જોઈએ એ આ ગુણથી સમજવાનું છે. અને ન સમજો તો કાંઈ નહીં, કમસે કમ પ્રહલાદ મહારાજના ગુણને સાંભળો, કારણ કે આ ગુણને સાંભળવાથી વ્યક્તિમાં પવિત્રતા આવે છે. મહત ઉપાસક કોઈ દિવસ સંસારના ફાલતુ લોકોની સંગતિ નહીં, જે ભગવાનનો ભક્ત હોય બસ એની જ પાસે બેસતા. એક પ્રશ્ન થાય કે ભક્તોની નજીક બેસવાથી શું થશે? નરોત્તમદાસ ઠાકુર લખે છે,
જાહર નિકટે ગેલે પાપ દૂરે જાય.
નરોત્તમદાસ ઠાકુર કહે છે કે જાહર નિકટે ગેલે, બંગાળી પદ છે, પાપ દૂરે જાય. આપણને માળા કરતા ન આવડતું હોય, ભાગવત સમજતા ન આવડતું હોય, નરોત્તમદાસ ઠાકુર કહે છે કાંઈ વાંધો નહીં, ભગવાનના શુદ્ધ ભક્તની બાજુમાં જઈને બેસી જાઓ, એ ભક્તની બાજુમાં બેસવાથી તમારા બધા પાપ દૂર થઈ જશે. એટલા માટે શુદ્ધ જો થવું હોય, પાપ જો કાઢવું હોય, તો ભક્તોની નજીક બેસવું જોઈએ. સંસારના કામના અને વિષયમાં ફસાયેલા લોકોની હારે ન બેસવું જોઈએ. આ પ્રહલાદ મહારાજનો ગુણ છે, કારણ કે જે લોકો વિષયનો સંગ કરે એ વ્યક્તિ એવો થઈ જાય. હું ઘણી વાર પ્રવચનમાં કહું છું કે એક દારૂડિયો હોય ને, જે દારૂ પીતો હોય ને, પછી ઈ એકદમ નવા ગામમાં જાય ને, એ ગામમાં એને કોઈ ન ઓળખતું હોય, એવા ગામમાં જાય ને તોય બોલો એ દારૂડિયાનું ઘર ગોતી લે, એને ખબર પડી જ જાય કે આ જ ઘરે પીવાય છે. બોલો, જુગારી હોય તો ઈ જુગાર વાળાને ગોતી લે, આ જ રમવા વાળો છે, ખબર પડે. એમ ભક્ત જે હોય એ ભક્તને શોધી લે કે નહીં, હરિ નામ સંકીર્તન આયાત થાય. રામાયણમાં કહે છે ને, હનુમાનજી મહારાજ જયારે લંકાની અંદર ગયા તો લંકામાં જઈને જોયું કે ઓહો, આ તો નિશાચર નગરી છે. હે, અને હનુમાનજી મહારાજે જોયું કે ગાય ને, ભેંસ, બળદ ને ઓલા જેમ આમ ચોકલેટ ખાતા હોય એમ ખાતા હતા અસુરો. અને એટલા માટે હનુમાનજી મહારાજ ને થયું કે આ તો નિશાચરોની નગરી છે. હનુમાનજી કે અહીંયા ક્યાં આવ્યો હું? અને હનુમાનજી એવી રીતે વિચરણ કર્યું, અને એમાં જોયું કે એક ઘર છે, શંખ ચક્ર ગદા પદ્મના ચિહ્ન છે, તુલસીનો ક્યારો છે. અને હનુમાનજી મહારાજ ને ઉતર્યા, અને ઉતરીને જરાક નજર કરી કે હારું, લંકામાં ભક્ત કઈ રીતે સંભવ છે? હનુમાનજી મહારાજ ઘડીક વિચાર કરવા માંડ્યા કે લંકાની અંદર કોઈ ભક્ત. હનુમાનજી મહારાજને લાગ્યું કે અસુરો છે, નાટક કરવામાં બહુ પાવરફુલ હોય, વેશ બદલવામાં. અને ખબર પડી ગઈ છે કે હું આવ્યો છું, એટલે મને ફસાવવા માટે આને ભક્તનો વેશ લીધો છે. હનુમાનજી મહારાજ બ્રાહ્મણના રૂપમાં આવી ગયા, અને એ જ સમય સવારના 4 વાગ્યાનો સમય હનુમાનજી મહારાજ લંકામાં ફરી રહ્યા છે. અને સવારના 4 વાગે જયારે રામ રામ શબ્દ જયારે એમાંથી આવ્યા, ત્યારે હનુમાનજી મહારાજને વિશ્વાસ થઈ ગયો કે નહીં, આ તો સાચો ભક્ત છે. કારણ કે અસુરો માની લો નાટક કરતા હોય, પણ એ હવારે 4 વાગ્યા ન કરે, કારણ કે રાતે 3 વાગ્યા સુધી જાગતા હોય, પછી એ હોતા હોય 4 વાગ્યા મંગળા આરતીમાં થોડી નાટક કરે. તમે એક વસ્તુ સમજો, મંગળા આરતીમાં જે જાય છે ને, એ એનામાં કાંઈક કાંઈક ભક્તિ છે વાસ્તવમાં. શું કામ? કારણ કે એ લોકો સવારમાં પોતાના તમો ગુણને છોડી અને ભગવાનના દર્શન કરે છે. અને આવું ગમે એવો નાટક કરવા વાળો હોય ને એ ન કરી શકે. શું કામ? કારણ કે હવે એનો હુવાનો ટાઈમ હોય 4 વાગ્યાનો, એ જાગે કેવી રીતે? હનુમાનજી મહારાજને થયું, નહીં આ નિશ્ચિત ભક્ત છે. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરી કૃપા મિલે નહીં સંતા. સુંદરકાંડ તો બહુ અદભુત હનુમાન વિભીષણ સંવાદ રામાયણની અંદર છે. કહેવાનું તાત્પર્ય છે કે ભક્ત ભક્તનો સંગ કરી જ લે, એ ગોતી લે. જેમ એક લોહી ચુંબક લોખંડને આકર્ષિત કરે, એમ એક શુદ્ધ ભક્ત એ કનિષ્ઠ કે મધ્યમ ભક્તોને આકર્ષિત કરી જ લે છે. તો હનુમાનજી વિભીષણ મળ્યા, એમ પ્રહલાદ મહારાજ નિત્ય ભક્તોને શોધતા રહેતા અને ગોતવા પડતા, કારણ કે ઓલા હિરણ્યકશિપુએ વધવા જ ન દીધા કોઈ વાય, એને ગોતવા પડતા હતા આજ કોની આરે બેહવા જેવું છે, અને ભક્તોની સંગતિ કરતા અને એના ગુણોનું વર્ણન કરતા નારદજી આગળ કહે. જો એક વિચારવા જેવો પોઈન્ટ એ છે ભક્તો આમાં કે પ્રહલાદના ગુરુ કોણ છે જાણો છો? પ્રહલાદના ગુરુ છે નારદજી, અને એ નારદજી એક ગુરુ પોતાના શિષ્યનું પ્રવચન કરી રહ્યા છે, અને કઈ જગ્યાએ? રાજસુઈ સભામાં, જ્યાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે. કેટલો અદભુત પ્રસંગ છે ભક્તો. શિષ્ય બનવું હોય તો એવા બનવું જોઈએ કે ગુરુને ઈચ્છા થાય કે મારા શિષ્યના વખાણ કરું. જુઓ, પ્રહલાદ મહારાજ નારદજી એના ગુરુ છે અને કથા પોતાના શિષ્યની કરી રહ્યા છે, અને એ નારદજી પોતાના શિષ્યના ગુણ બતાવતા કહે છે,
બ્રહ્મણ્ય શીલ સંપન્ન સત્ય સંધો જીતેન્દ્રિય આત્મવત સર્વભૂતાના એક પ્રિય સુહ્યતમ.
કે છે બ્રહ્મણ્ય, બ્રહ્મનો અને માયાનો આ સંસાર બન્યો છે ભક્તો. આ સંસારની અંદર કેવલ ત્રણ વસ્તુ છે, બ્રહ્મ, માયા અને ભગવાન. માયાને તો તમે જાણો છો, જડ વસ્તુઓ, સંસારમાં જે જડ પદાર્થ માયાનું સ્વરૂપ છે. અને બીજું ચિત્તકણ, ચિત્તકણનો અર્થ છે જીવાત્માઓ, આ જીવ જે માયાની સાથે બંધાય છે. અને ત્રીજા છે ભગવાન. આ ત્રણેયનું વર્ણન કોણ કરે છે? વેદ, શાસ્ત્ર. એટલા માટે જે વ્યક્તિને વેદનું જ્ઞાન હોય એ વેદને જીવનમાં અપનાવે, વેદને જીવનમાં અપનાવે, અને એ જોવે કે વેદોમાં લખ્યું છે કે આ સંસારની જેટલી જડ વસ્તુ છે એ માયા છે, એટલે એની આસક્તિમાં ક્યારેય પડવું જોઈએ નહીં. સત્ય આ સંસારની અંદર ભગવાન છે, અને જીવોનો સ્વભાવ છે કે ભગવાનની સેવા કરવી. એટલા માટે કવિરાજ ગોસ્વામી કહે છે, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. જીવ ભગવાનનો નિત્ય દાસ છે, અને આ વાત વેદ કહી રહ્યા છે. તો જે લોકો બ્રહ્મણ્ય, બ્રહ્મણ્ય માને વેદને જે માનતા હોય, ઘણા લોકોને તમે કહો ને કૃષ્ણ ભગવાન છે, કોણે કીધું? આપણે કે વેદમાં લખ્યું છે. તો કે વેદ કોણે લખ્યા છે? તેમ બાળ્યા છે વેદ? તેમ કોઈ દી વાંચ્યા છે? એટલે આ પ્રશ્ન કરે. તો ખેર, ભગવાનની ભક્તિ છોડાવવા માટે પ્રહલાદ મહારાજના જીવનમાં અનેક બાધાઓ આવી ભક્તો, પણ એણે રૂચિ ભગવાનમાં જ લીધી. અને જો ભક્તિ કેટલી કેટલી રીતે છૂટે, માની લો તમે ભજન કરવા માંડો, તમારી પાસે અચાનક પૈસા વધી જાય, બહુ ધન આવે, અને વ્યક્તિ એમાં ફસાઈ જાય. તમે ભજન કરતા હો અને અચાનક મંદિરોમાં તમને મોટી પોસ્ટ આપી દેવામાં આવે, તમે પ્રેસિડેન્ટ બની જાઓ, એ વ્યક્તિ ફસાય છે એમાંથી. અચાનક કોઈ ગુરુ બનાવી દેવામાં આવે, એને જો વાસ્તવિક પરંપરામાં ન હોય તો એ ગુરુના પદ લઈ અને વ્યક્તિ અહંકાર. કારણ કે પદ માટે ગોસ્વામીજી કહે છે કે સંસારમાં એકય એવો આજ સુધી નથી જન્મ કે જેને પદ મળે અને અહંકાર નો આવ્યો હોય. ખલો રામચરિત માનસ બાલકાંડ. પદ મળ્યું. દક્ષ પ્રજાપતિ પહેલા બહુ સારો હતો, એને બહુ એનું આચરણ સુંદર, અને એ આચરણ જોઈને જ બ્રહ્માજી અને પ્રજાપતિ, અને જેવા પ્રજાપતિ બનાવ્યા શિવજી કેમ પ્રણામ નથી કરતા? લે, એમ શિવજી હું કેમ પ્રણામ કરે? અને દક્ષ ને એવો અહંકાર હતો કે દુનિયાના બધા લોકો મને પ્રણામ કરવા જોઈએ, પણ એને એટલી ભાન નહોતી કે આ શિવજી ખાલી મારો જમાઈ નથી, એ આ સંસારનો પિતા છે, અને એ પ્રણામ ન કરે. કોઈ પુત્ર એવી આશા રાખે કે મારા બાપા મને પ્રણામ કરે, તો એ વાસ્તવમાં મૂર્ખ છે. તો દક્ષ સારો હતો, પણ આવો કેમ થઈ ગયો? એ પદ મળ્યું એટલે. એમ પ્રહલાદ મહારાજના જીવનમાં બહુ બાધાઓ આવી, લાલચ મળી, દુઃખ મળ્યું. આ તો માની લો લાલચની વાત થઈ, અને એનો વિરોધ પક્ષમાં વિચાર કરો કે જીવનમાં કદાચ દુઃખ આવી જાય, ભજન કરવાનું ચાલુ કરવી અને અચાનક આપણા પુત્રનું મૃત્યુ થઈ જાય, તો વ્યક્તિ વિચાર કરે આ માળા લીધી ને એટલે જ આવું થયું, મૂકો. એને પહેલા કીધું દુઃખના કારણે ભજન છોડી દે એવા પ્રહલાદ મહારાજ નહોતા. એને એટલા માટે કહે છે બ્રહ્મણ્ય,
અને ગુણમાં મહાન, આટલા બધા ગુણ છતાં જ્ઞાનીઓના ઉપાસક હતા. પોતાનાથી મોટા હોય, વરિષ્ઠ હોય, જ્ઞાનમાં આગળ હોય એવા લોકોનો આદર કરતા હતા. શીલથી સંપન્ન હતા. અને શીલ સંપન્ન માટે કહે છે, શીલનો અર્થ થાય નમ્રતા. જે લોકો આ સંસારમાં ભક્તિ માર્ગમાં લાગ્યા છે એને આ સમજવા જેવું છે. તમે માનો ભજન કરતા હોય, તમારામાં કોઈ ગુણ ન હોય ચાલશે, એક જ ગુણ હોવો જોઈએ, શીલ, નમ્રતા હોવી જોઈએ. કારણ નમ્રતાનો અર્થ છે ઝૂકીને રહેવું, જે મોટા હોય એની પ્રતિ આદર કરવો. એટલે આપણામાં બીજા ગુણ હોય કે નહીં, પણ જો નમ્રતા કોઈના જીવનમાં આવી ગઈ તો એ વ્યક્તિ આ સંસારને પાર કરશે. હેમ મેં કીધું હતું ને એકવાર કે કામ ક્યાં ના કહે છે જો કરવું હોય તો, બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો, સામાપુરે હાથી ડૂબે માછલા તરે, હેને તણખલું બનવું પડે જો સંસારથી તરવું હોય તો. તણખલાને કોઈ ડૂબાડી ન શકે એમ આ સંસારમાં ભક્તમાં જો એક ગુણ આવી ગયો નમ્રતા, આ સંસારની માયા કે કળિયુગ મળી નહીં તે એ ભક્તને ડૂબાડી ન શકે ભક્ત. એટલા માટે પ્રહલાદ મહારાજમાં આ ગુણ હતો. અને એટલે જ તે નીતિકારો કહે છે, શીલમ એવ પરમ ભૂષણમ. વ્યક્તિ જે છે એ ઘરેણાથી સુંદર ન લાગે, ગળામાં મોટો ચેન પહેર્યો હોય, હાથમાં બ્રેસલેટ હોય, વીંટી હોય, ઘરેણાથી સુંદરતા નથી. સુંદરતા આવે છે શીલથી, જેનામાં નમ્રતા હોય ને એ સુંદર દેખાય. હે ને, અને લો ઘરેણા વાળો હોય ને એ તો એનો કલર એ જુદો હોય ને સોનાનો એ જુદો હોય. હે, અને અમુક ઘરેણા પહેરીને આવે ને તો આપણને એમ થાય કે ખાલી ઘરેણા જ દેખાતા હોય. હે, તો એ એમ માનતો કે ના ના અમે સુંદર. સુંદરતા ભક્તો આવે છે જ્યારે આ ગુણ જીવનમાં આવે ત્યારે. અને એટલા માટે જુઓ, ભક્તો કોઈ સોનું ગ્રહણ નથી કરતા, કારણ કે સોના કરતા એ કરોડ ગણી કિંમતી વસ્તુ ભક્તો માટે છે તુલસી અને આ ચંદન. ભક્તો ગળામાં તુલસીને ધારણ કરે, કપાળમાં તિલક ધારણ કરે, અને એ ભક્ત જેવો સુંદર લાગે હેને, અને એ ભક્તને જોવો અને ઓલા કોરા માથા લઈને ફરતા હોય એને જોવો, અને ત્યારે ખબર પડશે તેજસ્વીતા કોને કહેવાય હેને, તેજ કોને કહેવાય. અને એટલા માટે જ મહેતા નરસિંહ કહે છે ને, ગરખ મારું ગોપી ચંદન તુલસી હેમનો હાર. કારણ કે આ તુલસી અને ચંદન જ વ્યક્તિને ભક્ત બનાવે છે. એકવાર હું ટ્રેનમાં આવતો હતો, તો બોમ્બેથી આવતો તો એક કોઈ હશે મારી પાછળની સીટમાં, એણે જોયું કે આપણે તિલક અને માળા, તો એ એના ઘરવાળાને કહેતા હતા. એ કે જોવો તો ઓલા ભાઈએ ઓલું કૂતરાને ગળામાં પટ્ટો હોય ને એવું બાંધ્યું છે, બોલો કેટલું. એ કે એને એને કઈ થતું નહીં, ઓલું ગળા ફાંહો લાગે ને એવું છે. તો એની સીટમાં બેઠાથી બધા વળીને પાછા અમને જોવા આવ્યા. હે ને, 25-40 ભક્તો મારી હારે હતા, અમે આવતા હતા બોમ્બેથી. તો મેં સાંભળ્યું એટલે મેં આ લોકોને કીધું કે લોકોની મૂર્ખતા જોવો. લોકો એમ માને છે કે આ ગળામાં ફંદો, આ ફંદો નહીં, માયાના ફંદામાંથી છૂટવા માટે આ ફંદો જો ગળામાં નાખી દેશો તો માયાનો ફંદો ક્યારેય ગળામાં નહીં આવે. એટલા માટે તુલસી ધારણ કરવી જોઈએ. અને તમને એ ખબર છે કે તુલસી વગર ભગવાન કોઈ વસ્તુ સ્વીકાર કરતા નથી. અને તમે જો તુલસી ધારણ નહીં કરો તો ભાઈ ભગવાન તમને કહે, ભાઈ તુલસી નથી તો ગેટ આઉટ ફ્રોમ હિયર, એક આંટો મારતો આવી પાછો. આ સત્ય છે. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે, શીલ સંપન્ન રહેવું જોઈએ, ભક્તિના નિયમોનું પાલન કરવું જોઈએ, અને જીવનમાં નમ્રતા. પ્રહલાદ મહારાજની નમ્રતા જો ખબર છે, પોતાના પિતા એટલો ભયંકર છે, છતાં પ્રથમવાર જયારે પ્રહલાદ મહારાજ મળવા આવ્યા ત્યારે એને હિરણ્યકશિપુને દંડવત પ્રણામ કર્યા. આ છે શીલ. અને હિરણ્યકશિપુનું જયારે મૃત્યુ થયું ત્યારે તે એને હિરણ્યકશિપુ પ્રતિ કરુણા બતાવી. એવું ન કીધું ના ના હારું થયું, આ મારો બાપ ભજન કરતો જ નતો, એને હારું થઈ ગયો, ભલે માર્યો, એવું નથી કીધું. જુઓ પ્રહલાદ મહારાજ કહે છે નરસિંહદેવને કે મારા પિતા ભલે ખરાબ હતા, પણ તમે જો વરદાન આપતો કમસે કમ એ વરદાન આપો કે મારા પિતાને તમારું ધામ મળે. આ છે શીલ, આ છે સંપન્ન. પરિવારનો એકાદ વ્યક્તિ ખરાબ હોય તો એનો ઘા ન કરી દેવાય. હવે આપણા પરિવારમાં ગમે એવો ખરાબ હોય, કદાચ પહેલા જોઈ લેવું આપણે કેવા છીએ, પછી જોવાનું કે આપણા પરિવાર વાળા કેવા છે. અને ગમે એટલા ખરાબ હશે, હિરણ્યકશિપુ જેવા જ નહીં હોય ને, છે કોઈના નથી, અને તોય આપણે બાના કાઢવી, ભક્તિ નથી કરવી. અને આ પ્રહલાદ મહારાજ એ હિરણ્યકશિપુના પુત્ર અને તોય
રાત દિવસ હરિનામ સંકીર્તન કરતા. બોલો, લાગે છે કે નહીં આપણે બાના કાઢવી છે? સત્ય સંધો જે વચન લેતા એને પૂરું કરતા. એકાદશી નિર્જળા કરવી છે તો પછી કરવાની, પાણી નહોતા ગોતતા હોય છે એને, હવે નથી હાલે એમ તો હાલો ને પ્રભુજીને ફોન કરવી, પ્રભુજી પાણી પી લેવી, હાલે હવે હાથ વાગી ગયા. આવું વ્રત નહોતું એનું. જે નિર્ણય મનમાં લીધો એ દ્રઢતાથી પૂરો કરતા. અને કહે છે પ્રભુપાદજી આના તાત્પર્યમાં એ લખી રહ્યા છે કે ભક્તો તે 16 માળાનું વ્રત લે છે. ગુરુ પાસે જયારે દીક્ષા લે ત્યારે વ્રત લે કે હું 16 માળા કરીશ. તો એ 16 માળા માની લો કઈ કામ દિવસે આવી ગયું હોય, ન પૂરી થાય તો રાત્રે સૂતા પહેલા પૂરી કરવી, એટલે કરવી. આને કહેવાય છે વ્રત. આ છે દ્રઢતા. અને અમુક જેને ઢીલા હોય ને થોડાક, એ શું કરે, સાર બાકી છે ને કાલ કરી લઈશું હારે, હવે આજ તારીખે બાકી રહી ગઈ, કાલ સાર પૂરી થાય. હે, તમે વિચાર કરો, હવે જો પૂરી કરવાની ક્ષમતા જ હોત તો ભાઈ બે બાકી શું કામ રહેતા જ ભાઈ. દ્રઢતા નથી વ્રતમાં, પણ દ્રઢતા હોવી જોઈએ. એનું એક એક કારણ એ છે કે નિયમમાં જેને દ્રઢતા ન હોય ને એનો આ સમાજ આદર ન કરે. પછી ખબર હોય એ બોલે એમાં કાંઈ ન હોય, એને એ બોલે એ બધું ફરી જાય. પછી અમુક લોકોને એવી છાપ પડી જાય, કારણ કે જે ગુરુને વચન આપી ચુક્યો છે કે હું 16 માળા કરીશ, અને પછી એ માળા ન કરે, આવી પોતાના ગુરુનો ન માને, એ આપણું હું માને. હે, અને પછી સમાજ એની ઉપર વિશ્વાસ ન કરે. એટલા માટે નિયમમાં ભક્તોએ દ્રઢ રહેવું જોઈએ. અને જો ભક્તો નિયમ તમે તોડશો તો આ સમાજ તમારી ભક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ નહીં કરે ભક્તો. એટલા માટે જે વ્રત લ્યો છો, જે નિયમ લ્યો છો એને પૂરું કરો. ઘણી વાર મેં જોયું છે કે તિલક કરતા હોય, માળા કરતા હોય, અને પછી ગામડે જાય ને તો કાંદા લસણ ખાતા હોય. તો આપણે પૂછ્યું કેમ આમ, તમે તો દીક્ષા લીધી છે, આવું કર્યું છે? તો કે વાય બધાએ બહુ કીધું ને, એટલે તારે ગુરુએ ના પાડી છે નહીં ખાવાનું, એની વાત નથી માનતો. અને ઓલા ઘરવાળા બે પાંચ કે ના ના ખાઈ લે ને, હવે એમાં હું વાંધો, તો ત્યાં ખાવા માટે બોલો. એમ આવા નિયમ વાળા કોઈ દી ભક્તિ ન કરી શકે. એમ કારણ કે ભક્તિ કરવા માટે દ્રઢતા જરૂરી છે ભક્તો. અને કહે છે જીતેન્દ્રિય, બધી ઇન્દ્રિયોને જીતી લીધી હતી. અને આપણી સ્થિતિ કઈક એવી છે ભક્તો કે આપણે ઇન્દ્રિયો દ્વારા જીતાયેલા છીએ. ઇન્દ્રિયો કે હાલ આમ જવું છે ત્યાં ઉપડવી, ઇન્દ્રિયો કે આજ કથામાં જવા જેવું નથી તો ન્યા. અને ઘણા ઇન્દ્રિય કહેતી છે કે હવા પૂરું કરે ને તો સીધો ઘરે. વાસ્તવમાં આપણે બેહવું છે, પણ આપણે ઇન્દ્રિયોના ગુલામ થઈ ગયા છીએ. એટલે મન કહેશે કે કથામાં નથી બેહવાનો ટાઈમ થઈ ગયો છે, હાલ ઘરે. એટલે આ આ 50-60 કિલોનું શરીર તરત ઉભું થઈને ઘરે વયું જાય. આ પ્રમાણ છે ભક્તો. એટલે તેમ પાસે એવું નથી વિચારતા ને ટાઈમ થઈ ગયો ને આપણાને બહાર રાખવા, એટલે કે આમાં આવ્યું છે એટલે કહું છું. એ ઘણાને એમ થાય કે આ તો કઈક ને કઈક ફીટ બહારી જ દે છે. બોલો, આ એવું નથી, આ તો પ્રહલાદ મહારાજના ગુણનું વર્ણન થઈ રહ્યું છે. જીતેન્દ્રિય, ઇન્દ્રિયો એના વશમાં હતી. માનો એની ઇન્દ્રિય એમ કે ચાલો આજે ભોગ કરવાનો, પ્રહલાદ મહારાજ કહેતા નહીં. પ્રહલાદ મહારાજ એટલા જીતેન્દ્રિય હતા કે પોતાના શરીરને ક્યારેય અભક્તોની સંગતિમાં નહોતા જવા દેતા, કોઈ દિવસ નહીં. ગમે એ થઈ જાય, અભક્તોના સંગમાં નથી જવાનું એટલે નથી જવાનું. પછી મન ઠેકડા મારે તોય ભલે, બુદ્ધિ ઠેકડા મારે તોય ભલે, પ્રહલાદ મહારાજ એક જ વસ્તુ કહેતા, તમારે હરિ નામ જપવાનું છે બેસવાય. અને એના શરીરને બેસાડી રાખતા, કારણ કે જીતેન્દ્રિય હતા. આત્મવત, સંસારના પ્રત્યેક જીવ. અને આત્મવત ગુણના વિષયમાં તો નારદજી કહે છે કે આત્મવત એટલા હતા કે જેમ એક પરમાત્મા સંસારના જીવોનું ધ્યાન રાખે એમ પ્રહલાદ મહારાજ બધા જીવોનું ધ્યાન રાખતા. તમે વિચાર કરો ભક્તો, એક સામાન્ય જીવની ઉપમા સીધી પરમાત્મા સાથે, ભગવાન સાથે, અને કોણ, પોતાના ગુરુ આપી રહ્યા છે. કેટલા મહાન વ્યક્તિ છે. હું ગુણની વ્યાખ્યા એટલે નથી કરતો કારણ કે આપણી પાસે સમય ઓછો છે ભક્તો. તમે સમજો ખાલી આ એક એક વાક્યોથી કે જેની સરખામણી ભગવાન સાથે થઈ છે, આત્મવત આત્માના સ્તરમાં જીવતા, અને એક પ્રિય સુહેતમ જેમાં સંસારમાં પરમાત્મા બધાનું હિત કરવા વાળા છે, બધાને એક જ વસ્તુ પ્રિય છે ભગવાન. અને ભગવાન પ્રિય છે ને એટલે જ લોકો આ શરીરને પ્રેમ કરે છે, કારણ કે આ શરીરમાં પરમાત્માના રૂપે ભગવાન બેઠા છે. આત્મા તો આપણે પોતે છીએ એટલે આત્માને તો પ્રેમ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. લોકો શરીરને કેમ પ્રેમ કરે છે? કારણ કે એમાં પરમાત્મા છે, પરમાત્માના રૂપે ભગવાન બેઠા છે. તો એવી રીતે બધાનું હિત કરવા વાળા હતા. અને નરસિંહદેવે જયારે એને પૂછ્યું કે પ્રહલાદ તારે વરદાન શું જોઈ છે, પ્રહલાદ કે કઈ નથી જોતો, કારણ કે ભક્તિની બદલીમાં કઈક માગવું આ તો વાણિયાનો વેપાર છે, પ્રભુ મારે કઈ નથી જોતું. પણ નરસિંહદેવ કે નહીં, મારે તને આપવું છે. પ્રહલાદ મહારાજ કે આપવું હોય તો એક કામ કરો, આ અનંત કોટી બ્રહ્માંડ જે છે એમાં જેટલા જીવ છે બધાને વગર ભક્તિ કરે તમારા ધામમાં મોકલી દો. વિચાર કરો એક જીવો પ્રતિ કેટલી કરુણા છે એક ભક્તની. ભક્ત માગે છે કોઈ વરદાન પોતાના માટે નહીં, આ સંસારના બીજા જીવોનું કલ્યાણ કરવા માટે. અને એ દિવસે વિશ્વ ઇતિહાસની પ્રથમ ઘટના કે એક ભક્તના વરદાનને ભગવાન પૂરું ન કરી શક્યા. નરસિંહદેવે કીધું પ્રહલાદ આ મારા બસમાં નથી, તું કહેતો હો તો એક બ્રહ્માંડને મારા ધામમાં મોકલું, બાકી અનંત કોટીને મોકલવા એ મારા હાથમાં નથી પ્રહલાદ. વિચાર કરો એક ભક્તની ભક્તિની ક્ષમતા જોવો, ભગવાનને ના પાડવી પડે છે, હું આ નહીં આપી શકું. અને એક બ્રહ્માંડ, એક આખા બ્રહ્માંડના જીવને ભગવાનને પોતાના ધામમાં વગર ભક્તિ કરે, બોલો જે. આ ઘટનાનો સાર એ છે કે કોક ભજન કરતું હોય ને તો કરવા દેજો, કારણ કે ઈ કરશે અને કદાચ ભગવાન પાસે માગી લે કે આ બ્રહ્માંડને ઉપાડો, આપણે વગર ભક્તિ કરે વૈયા જાહુ. કદાચ આપણે ભક્તિ ન કરી શકવી ને તો જે કરતા હોય ને એ નડવું નહીં, બસ આ જ મોટા મોટી ભક્તિ છે તમારી. આપણે ન કરી કઈ નહીં, કદાચ છોકરા કરતા હોય ને તો કરવા દેવી, કારણ કે છોકરા જો શુદ્ધ ભક્ત બનશે ને તો જેમ નરસિંહદેવે કીધું કે પ્રહલાદ તારો આ એક બાપ નહીં, તારી 21 પેઢી મારા ધામમાં વહી ગઈ છે, એમ એકાદ છોકરો જો ભક્ત થઈ ગયો ને પરંપરામાં તો આપણે બધા તરી જશું પિતૃઓ સહિત. પણ થાય છે એવું કે આ જયારે સાંભળે ને તો વિચાર કરે આપણે ભક્તિ કરવાની જરૂર નથી, આપણો છોકરો કરશે. પછી એના છોકરાને કહ્યું તું ભક્તિ કર, તો કે ના ના મારો છોકરો કરશે. અને આમ જ હાલ્યું આવે છે અત્યાર સુધી, બધા એકબીજાને વાટે છે મારો છોકરો કરશે, મારો છોકરો કરશે, જાય છે આમને, વાટે ન રહેવું જોઈએ. આપણે ભજન કરવાનું છે. તો ખેર પ્રહલાદ મહારાજ એક પ્રિય સુહેતમ, જેમ સંસારના સુહેત માત્ર ભગવાન છે એમ પ્રહલાદ મહારાજ બધા જીવો પ્રતિ સમ હતા. અને એનો વ્યવહાર કેવો હતો, પોતાનાથી જે મોટા હોય એની પાસે હંમેશા દાસની જેમ ઝૂકીને રહેતા, પોતાનાથી જે દિનહીન હોય એની ઉપર માતા પિતાની જેમ સ્નેહ રાખતા, પોતાની સમાન હોય એને પોતાના ભાઈ માનતા, અને ગુરુજનો જે હતા એમાં ભગવદ્ ભાવના રાખતા, ગુરુને ભગવાન માની અને એને પ્રેમ કરતા. અને પવિત્રતા હતી, વિદ્યા અર્થ રૂપ જન્મ આ ચારેય વસ્તુ જે પ્રહલાદ મહારાજ પાસે હતી, માની લો આજના સંસારમાં કોઈની પાસે હોય તો એ ભક્તિ કરે. વિદ્યા તો પ્રહલાદ મહારાજને તો માતાના ગર્ભથી જ્ઞાન હતું, ભણવાની જરૂર નહોતી. અર્થ પૈસા, હવે હિરણ્યકશિપુ પાસે સંપત્તિ હતી તમે સાંભળ્યું, હવે એટલી સંપત્તિ કોની પાસે છે સંસારમાં? હે ને, સંસારના સૌથી પૈસા વાળાનો છોકરો છે આજે ભજન કરવાનો છે ઈ. હે ને, અર્થ અને રૂપ. અને રૂપ પ્રહલાદ મહારાજનું એવું હતું કે દેવતાઓ બાજુમાં હોય ને તો ફીકા પડે. અને જન્મ થોડોક વીક હતો, અસુર કુળમાં જન્મ થયો હતો, પણ તોય એ તો સર્વે સર્વાયના બાપા હતા ને એ વખતે, એટલે એનું જ કુળ ઊંચું હતું. ચારેય વસ્તુ આટલી પરફેક્ટ અને છતાં પ્રહલાદ મહારાજને કોઈ અહંકાર નહીં કે હું હિરણ્યકશિપુનો પુત્ર છું એટલે હું કવિ એમ જ થવું જોઈએ, કોઈ અહંકાર નહીં. હેને, અને આપણે બે બેડરૂમ હોલ કિચન તોય હું કવિ એમ જ થવું જોઈએ, બોલો. આટલું અંતર છે આપણામાં પ્રહલાદ મહારાજમાં. અને આજના લોકોમાં આ ચારમાંથી એક વસ્તુ તો હોય જ, અને એના કારણે લોકો ભક્તિ નથી કરતા. કુંતી મહારાણી કહે છે ભાગવતના પ્રથમ સ્કંદમાં, ભાગવતની પહેલી સ્તુતિ ભગવાન શ્રી કૃષ્ણને થાય છે, એમાં મહારાણી કુંતી કહે છે કે પ્રભુ આ સંસારમાં ઘણા એવા લોકો છે એ તમારી ભક્તિ નથી કરતા. કૃષ્ણે પૂછ્યું કેમ, કારણ કે કોઈ પોતાના જન્મના કારણે, કોઈ અર્થ પૈસાના કારણે, કોઈ વિદ્યાના કારણે, અને કોઈ કહે છે પોતાના રૂપના કારણે તમારી ભક્તિ નથી કરતા, તમારું નામ નથી લઈ શકતા. કારણ કે આ ચાર વસ્તુનો અહંકાર જ્યારે હૃદયમાંથી નીકળે ત્યારે જ એ વ્યક્તિના હૃદયમાંથી હરિનામ પ્રકટ થાય. હરે કૃષ્ણા હરે કૃષ્ણા
કૃષ્ણા હરે હરે, હરે રામ હરે રામ 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 હરે.
અને લોકો થોડાક મોટા થાય ને, થોડાક પૈસા વધે ને, પછી બીજાને પ્રણામ ન કરે, પહેલા કરતા હોય પછી પ્રણામ કરવાનું ભૂલી જાય. અને સતી અને શિવજીના પ્રસંગમાં જ બન્યો. શિવજી જયારે દક્ષના યજ્ઞમાંથી પાછા આવ્યા તો સતીએ પૂછ્યું, કેમ? તો કે તારા પિતાજી જયારે ઝઘડો થઈ ગયો. તો સતી કે, ઝઘડો શું કામ કર્યો? કારણ કે જમાઈને સસરા હારે ઝઘડો ન કરાય. સતી કે, ઝઘડો કેમ છો? તો શિવજી કે, મેં એને પ્રણામ ન કર્યા એટલે પછી વાત આગળ વધી. તો સતી કે, તો પ્રણામ કરી લેવા જોઈએ ને. પણ શિવજી કે, હું શરીરને પ્રણામ કરતો જ નથી. તો સતી કે, તમે વારી ઘડીએ જ્યાં હોય પ્રણામ કરો છો. હવે ઓલી એક જગ્યામાં આપણે ગયા હતા ફરવા એકવાર, તે ન્યા તમે પ્રણામ કર્યા, ન્યા કોઈ બેઠું ન તોય હે ને, ક્યાંય એક ભક્ત ભક્તિ કરવાનો. પણ શિવજી કે, સતી સાંભળે, હું કોઈને પ્રણામ કરતો નથી, હું તો એ શરીરમાં રહેવા વાળા પરમાત્માને પ્રણામ કરું છું. અને તાર બાપામાં પરમાત્મા ઢકાઈ ગયા છે. તો ક્યાંથી ઢકાણા? તો કે અહંકારના આવરણથી. એ પરમાત્મા નો દેખાણા એટલે મેં પ્રણામ ન કર્યા, આ શિવજી કહી રહ્યા છે સતીને. તો ખેર, ઝૂકવું જોઈએ મોટા લોકો. અને આમાં શિવજીનું અનુકરણ ન કરાય, કારણ કે એ પરમ મહત તત્વ છે એમ, અને આપણે જીવ તત્વ છીએ. તો મોટા વ્યક્તિ હોય, ભલે ભક્ત ન હોય, છતાં એનો આદર કરવો જોઈએ. અને કહે છે, ન ઉદ્વિગ્ન ચિત્ત, ગમે એટલી મુશ્કેલીઓ આવે ક્યારેય ઉદ્વિગ્ન થતા નહોતા. હે, પણ પ્રહલાદ મહારાજ ઉદ્વિગ્ન નહોતા થતા, પણ આપણે ઉદ્વિગ્ન થઈ જશું. જો હવે એક મિનિટ હું વધારે લઈશ ને તો બરાબર, અને મારે તમને ઉદ્વિગ્ન નથી કરવા. આવતીકાલે રામનવમી છે, બપોર સુધી સવારથી લઈ અને બપોરે 12 વાગ્યા સુધી ઉપવાસ છે. બપોરે 12 વાગે શ્રી શ્રી રાધા દામોદર મંદિર જાગીરપુરામાં ભગવાન સીતારામ લક્ષ્મણ હનુમાનજીનો અભિષેક થશે, અને 12 વાગ્યા પછી આ વ્રત રામનવમીનું ખુલશે. તો પ્રત્યેક ભક્તોને નિવેદન, રામનવમીનો ઉપવાસ, કારણ કે ભગવાનનો આવિર્ભાવ હોય ત્યારે ઉપવાસ કરવો જરૂરી છે. તો બધા ભક્તો આવતીકાલે રામનવમીનો ઉપવાસ કરશે. અને આવતીકાલે શનિવાર છે, તો જે કાંઈ કથાનો અંશ અહીંયા રહી ચૂક્યો છે એને આપણે આવતીકાલની કથામાં પૂર્ણ કરીશું. ઠીક છે. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગોર પ્રેમાનંદે.